Krishna,
Hare Krishna, Hare Krishna,
Krishna, Krishna, Hare Hare. Hare Ram, Hare Ram,
Hare Ram, Hare Ram,
Ram Ram, Hare Hare,
Ram Ram, Hare Hare.
Hare Krishna. Srimad Bhagavad Gita अध्याय बे संख्य योग मा श्री भगवान अर्जुन ने जे उपदेश करी रिया छे मा आपने 20 नंबर ना श्लोक नी व्याख्या પહેલા જોઈ હતી. જે શ્લોકો અત્યારે ચાલી રહ્યા છે એને સાંખ્ય યોગ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માધ્યમથી ભગવદ્ ગીતાનો પાયો નાખી રહ્યા છે. કારણ કે અત્યારે જે શ્લોકો ચાલે છે એ ગીતાના પાયાના શ્લોકો છે. કારણ કે આની ઉપર જ આગળ જતા ભગવદ્ ગીતાના ઇમારતનું રૂપ આપશે ભગવાન. અને એમાં જ ક્રમશઃ એક શ્લોક આજની એકાદશીના પર્વમાં આપણે અહીંયા શ્રવણ કરશું. ભગવાન 21 નંબરના શ્લોકમાં અર્જુનને જે વાત કહી રહ્યા છે એને સમજતા પહેલા શ્લોકની આવૃત્તિ. ભગવદ્ ગીતા કેટલા ભક્તો લઈને આવ્યા છે? ચાલો, કઈક સંખ્યા વધી છે, પ્રગતિમાં છે. બે અધ્યાય બે શ્લોક સંખ્યા 21. વેદ અવિનાશિનમ નિત્યમ ય એનમ અજમવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. વેદ અવિનાશિનમ નિત્યમ યહ એનમ અજમવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. વેદ અવિનાશિનમ નિત્યમ ય એનમ અજમવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. વેદ જાણે છે, અવિનાશિનમ અવિનાશીને, નિત્યમ સનાતન, યહ જે, એનમ એને, આત્માને, અજમ અજન્મા, અવ્યયમ અવિકારી, કથમ કેવી રીતે, સહ તે, પુરુષઃ મનુષ્ય, પાર્થ હે પાર્થ અર્જુન, કમ કોને, ઘાતયતિ હણાવે છે, હંતિ હણે છે, કમ કોને. અનુવાદ શિલ પ્રભુપાદજી દ્વારા. હે પાર્થ, આત્મા અવિનાશી સનાતન અજન્મા અને અવિકારી છે એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે? ભાવાર્થ, દરેક વસ્તુની ઉચિત ઉપયોગીતા હોય છે અને જે મનુષ્ય જ્ઞાનની પૂર્ણતા પામેલો છે તે જાણે છે કે કઈ વસ્તુનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે હિંસાની પણ પોતાની ઉપયોગીતા છે અને તેનું જ્ઞાન ધરાવતા મનુષ્ય પર જ હિંસાના યથાયોગ્ય ઉપયોગનો આધાર રહે છે. હત્યા કરનાર અપરાધીને ન્યાયાધીશ પ્રાણદંડ આપે છે, છતાં તે માટે ન્યાયાધીશને દોષ આપી શકાતો નથી, કારણ કે તે ન્યાય સંહિતાને અનુસરીને અન્ય વ્યક્તિને સજા ફરમાવતા હોય છે. માનવ જાતિ માટેનો કાયદાનો ગ્રંથ મનુસંહિતા સમર્થન આપે છે કે હત્યારાને પ્રાણદંડ આપવો જ જોઈએ, જેથી તેને પછીના જીવનમાં ઘોર પાપ કર્મનું ફળ ભોગવવું પડે નહીં. તેથી રાજા ખૂનીને ફાંસીની સજા કરે તે વાસ્તવમાં હિતાવહ હોય છે. તે જ પ્રમાણે કૃષ્ણ જ્યારે યુદ્ધ કરવાનો આદેશ આપે છે ત્યારે આપણે એ જાણવું જોઈએ કે આ હિંસા સર્વોપરી ન્યાય માટે છે અને અર્જુને કૃષ્ણ માટે કરેલા યુદ્ધમાં થયેલી હિંસા મુદ્દલે હિંસા નથી એમ જાણીને કૃષ્ણના આદેશોનું પાલન કરવું જોઈએ. કારણ કે મનુષ્ય અથવા બીજા શબ્દમાં આત્માને હણી શકાતો નથી, તેથી ન્યાય માટે કહેવાતી હિંસાને અનુમતિ પ્રાપ્ત થયેલી છે. શસ્ત્રક્રિયાનો આશય રોગીને મારવાનો નહીં પણ તેને રોગમુક્ત કરવાનો હોય છે. તેથી કૃષ્ણના આદેશથી અર્જુન દ્વારા થનારું યુદ્ધ પૂરેપૂરી સમજણપૂર્વકનું છે અને તેથી ત્યાં પાપ દોષની કોઈ શક્યતા રહેતી નથી. શ્રીલ પ્રભુપાદ કી જય. તો ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં મહત્વપૂર્ણ વાતને રજૂ કરી રહ્યા છે. એક દ્રષ્ટિએ એવું લાગે કે આ શ્લોક તે પહેલાના જે શ્લોકો ચાલતા આવે છે એની જેવો જ છે. તો સૌ પ્રથમ આપણે એ સમજવાનું છે કે આ શ્લોકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ કયા કયા છે. સૌથી પહેલું, આ શ્લોકમાં ભગવાન આત્માના ચાર ગુણોની ચર્ચા કરે છે. આત્માના ચાર ગુણ આ શ્લોકના પ્રારંભમાં ભગવાન બોલ્યા છે, અવિનાશી, નિત્યમ, અજમ અને અવ્યયમ. બીજો પોઈન્ટ, ભગવાને બીજા શ્લોકનું જે બીજું ચરણ છે, બીજી લાઈન જે છે, એમાં ભગવાન કહે છે કે એ આત્મા ન તો એ કોઈને મારે છે કે ન કોઈને મરાવી શકે છે. ત્રીજું છે, આ શ્લોકની અંદર ભગવાનના ચાર પ્રશ્ન છે. અને ચોથું, કે ભગવાન અસુરોનો વધ કરે છે શા માટે, એના ચાર કારણો છે. તો આ ચાર જે મુદ્દા છે એ આ શ્લોકની મહત્વપૂર્ણ ચર્ચા રહેશે આજના વિષયમાં. આ ચાર મુદ્દાઓ ઉપર આપણે આજે અહીંયા ચર્ચા કરવાની છે. ઠીક છે, સમજમાં આવી? આ શ્લોકના સમજવા જેવા મુદ્દા કયા કયા છે? પહેલો પોઈન્ટ છે, આત્માના ચાર પ્રકાર નહીં, ચાર પ્રકારનો આત્મા નથી હોતો, આત્માના ચાર ગુણ. અવિનાશી નિત્યમ અજમ અને અવ્યયમ. બીજું કે કોઈ નથી મરાતું નથી, કોઈ એને મારી શકતું નથી. ત્રીજો પોઈન્ટ છે કે ભગવાનના ચાર પ્રશ્નો છે જેની ચર્ચા આગળ કરીશું. અને ચોથી વસ્તુ છે અસુરોને મારવા માટે ના ચાર જે કારણો છે એની ચર્ચા આજના વિષયમાં આપણે કરવાની છે. તો આ શ્લોકનો પ્રારંભ કરતા પહેલા સૌ પ્રથમ આપણે એ સમજીશું કે ગયો જે શ્લોક છે શ્લોક સંખ્યા 20 એની સાથે આ 21 નંબરના શ્લોકનું કનેક્શન શું છે. તો 20 નંબરનો જે શ્લોક છે એમાં ભગવાન શ્રી કૃષ્ણએ બે સ્થિતિ બતાવી છે જેમાં ભગવાન સાબિત કરે છે કે આત્માનો કોઈ દિવસ નાશ થતો નથી, આત્મા ક્યારેય મરવાનો નથી. એક વાત ભગવાને કરી કે એક જીવાત્મા બીજા જીવાત્માને ક્યારેય નષ્ટ કરી શકતો નાયમ હંતી. શ્લોક આવ્યો છે ને આગળનો 20 નંબરના શ્લોકમાં જોવો તમે, ભગવાન બોલે છે નાયમ હંતી, એક જીવ બીજા જીવને ક્યારેય મારી શકે નહીં. અને એ જ શ્લોકમાં બીજી વાત ભગવાને કીધી કે કોઈ પણ જીવાત્મા સ્વયં પોતે તે નષ્ટ થઈ શકતો. જો આ બધું તમારે યાદ રાખવાનું છે, નહીતર આ શ્લોક નહીં સમજે. આજનો શ્લોક ટેકનિકલ છે, સમજ્યા, એક પછી એક સ્ટેપમાં જોડાયેલું છે. જો તમે યાદ નહીં રાખો તો નિદ્રા દેવીની કૃપા થાય એવી સંભાવના રહેશે, બરાબર છે. તો નિદ્રા દેવી આપણી ઉપર કૃપા ન કરે એના માટે એકવાર ભગવાન નામ ઉચ્ચારણ કરીએ. હરે કૃષ્ણા, હરે રામ, રામ રામ, હરે હરે. તો બે વસ્તુ ભગવાને પાછળના શ્લોકમાં મહત્વપૂર્ણ વાત કરી. કઈ છે? બે વાત કઈ છે? અરે ભાઈ, એની ચર્ચા તો કરવાની. ભગવાને 20 નંબરના શ્લોકમાં બે મહત્વપૂર્ણ ચર્ચા કઈ કરી છે? એક આત્મા બીજા આત્માને ક્યારેય મારી શકતો. મેં કીધું ને, શબ્દ સાચવજો, ટેકનિકલ શ્લોક છે. એક આત્મા બીજા આત્માને ક્યારેય મારી શકતો નથી, નાયમ હંતી. અને દ્વિતીય પોઈન્ટ ભગવાન કહે છે કે કોઈ પણ જીવ સ્વયં પોતે ક્યારેય નષ્ટ થઈ શકતો નથી. કોકને એમ હોય બરફની જેમ હું ઓગળી જાઉં તો એવું થતું નથી, વ્યક્તિ પોતાનો નાશ નહીં કરી શકે. ન હન્યતે, બે શબ્દો 20 નંબરના શ્લોકમાં ભગવાને વાપર્યા છે. તો પાછળના શ્લોકમાં ભગવાન જ્ઞાન આપી રહ્યા છે અર્જુનને. અર્જુનને ભગવાન સમજાવે છે કે હે અર્જુન, આ આત્મા જે છે એને કોઈ બીજો આત્મા ક્યારેય નાશ કરતો નથી, એ આત્મા પોતે ક્યારેય નાશ થતો નથી. પણ આ 21 નંબરનો જે શ્લોક છે એમાં ભગવાન અર્જુનને જ્ઞાની કહી રહ્યા છે. જો આ શ્લોકનો પ્રારંભ ક્યાંથી થયો છે? ક્યાંથી શ્લોક પ્રારંભ થયો છે? 21 નંબર શ્લોક, વેદા, વેદા અવિનાશીનમ. તો વેદા એ શબ્દ જે છે એ કોના માટે પ્રયોગ થયો છે? કોના માટે છે? અર્જુન માટે છે. ભગવાન અર્જુનને વેદા કહી રહ્યા છે. વેદાનો અર્થ થાય છે જ્ઞાની. એક પ્રશ્ન મનમાં થાય ને, કેમ ભગવાન આવું સંબોધન શા માટે આપી રહ્યા છે અર્જુનને? વેદા એને પ્રોત્સાહિત કરવા માટે હેને, કારણ કે પ્રોત્સાહન આપવું જોઈએ ને ક્યારેક શિષ્યને. પણ નકરું આપણે એને સેવા જ આપતા રહીએ અને ક્યારેય એને કહેવી નહીં કે ભાઈ તે બહુ સુંદર સેવા કરી છે, તો 2-4 મહિના પછી આપણી સેવામાં દેખાય નહીં. બીજા ભક્તોને મોકલો, આ ભાઈને તકલીફ શું છે? તો એ કહે છે કે પ્રભુજી એમ કહે છે કે હું બહુ સેવા કરું પણ આપણને કોઈ બોલાવતું નથી. આવું થાય ને, શુષ્ક થઈ જાય વ્યક્તિ હે ને. તો ભગવાનને મનમાં વિચાર થયો હશે કે અર્જુનને ક્યારનો ફિલોસોફી સમજાવી રહ્યો છું, પણ જો આને પ્રોત્સાહન નહીં મળે તો હમણાં ગાંડી લઈને નીકળશે કે ભાઈ આલો ગમે હોય યુદ્ધ જ કરવાનું છે ને. તો આ તમારું લેક્ચર સાંભળીને હું કંટાળી ગયો છું. વેદાનો અર્થ છે, વેદા એ વિત ધાતુથી આવેલો શબ્દ છે, અને વિતનો અર્થ થાય છે વિદ, વિદ માને જ્ઞાન, નોલેજ, અને વેદાનો અર્થ છે એ જ્ઞાનને જાણવા વાળો. તો જ્ઞાનને જાણવા વાળો વ્યક્તિ અહીંયા કોણ છે? અર્જુન. તો અર્જુન ભગવાનને પૂછી રહ્યા છે, સોરી અર્જુનને પૂછે છે ભગવાન. જુઓ 20 નંબરના શ્લોકમાં જ્ઞાન આપ્યું અને 21 નંબરના શ્લોકમાં પૂછે છે કમ ઘાતયતિ હંતિકમ. હે અર્જુન, એ બતાવ્યું કે કોણ કોને મારવાનો છે, અહીંયા મારવા વાળો કોણ છે અને હણાવવા વાળો કોણ છે. કમ ઘાતયતિ હંતિકમ ભગવાન અર્જુનને પૂછી રહ્યા છે. જો બહુ અદભુત વાત ભગવાન કરી રહ્યા છે. અર્જુનને આશ્ચર્ય થયું કે અચાનક પ્રવચનમાં મોડ ક્યાંથી આવી ગયો, ફરી કેમ ગયું પ્રવચન ઘડીકમાં? કારણ કે અર્જુને વિચાર કર્યો પ્રશ્નો તો મારા હતા, પહેલા પ્રશ્ન મેં પૂછ્યા કૃષ્ણને, ભગવદ્ ગીતાનો પ્રારંભ થયો, અને હવે આ કૃષ્ણ મને પ્રશ્ન કરે છે. અર્જુને કીધું કે આ ઉલટી ગંગા ચાલુ થઈ લાગે છે. અને બીજો પ્રશ્ન, પહેલા મને મૂરખ કીધો, આ દ્વિતીય અધ્યાય જયારે પ્રારંભ કર્યો ત્યારે ભગવાને અર્જુનને શું કીધું કે તું એકદમ મૂરખ છો, તું વાત વિદ્વાન જેવી કરે છો, તારી ચર્ચા પંડિત જેવી છે, પણ વાસ્તવમાં તું છો કેવો મૂરખ. અને હવે પાછા એ જ કૃષ્ણ મને જ્ઞાની પુરુષ કહે છે, હજી તો 21મા શ્લોકમાં પહોંચ્યા ત્યાં હું જ્ઞાની થઈ ગયો. આશ્ચર્ય છે ને. કેટલામો શ્લોક હતો? 11મો. ભગવાન મૂર્ખ કહી રહ્યા છે અર્જુનને, લગભગ 11 કે 12મા શ્લોકમાં અર્જુનને આ સંબોધન મળ્યું કે વાત તારી વિદ્વાન જેવી છે પણ અસલમાં તું મૂરખ છો. તો 21 નંબરના શ્લોકે પહોંચ્યા તો અર્જુનને વિચાર થાય ને આપણે ઘડીકમાં બુદ્ધિમાન થઈ ગયા. પણ ભગવાન જે છે એ અર્જુનને પ્રોત્સાહિત કરી રહ્યા છે. જેમ આપણે તે કોઈ વ્યક્તિને આપણને ખબર હોય કે આ વ્યક્તિને ઉત્સાહમાં લાવવો છે તો આપણે શું કહેવી કે ભાઈ તમારું કામ એટલે તમને ખબર છે, તમે ન હોવ ને તો આ થાય જ નહીં. બોલો પાછું પૂછે, અચ્છા એવું છે? ઉત્સાહમાં આવે વધારે. માનો આપણે કોઈની પાસે કંઈક કામ કઢાવવું હોય હે ને, માનો કોઈને ગાડી લઈને અહીંથી બહાર મોકલવો હોય તો આપણે એને કહેવું પડે ને, તમે જો ગાડી લઈને જાઓ ને તો જ સહી સલામત ટાઈમે પાછો, બાકી બીજા કોઈને અપાય એમ નથી. તેનો મતલબ એવો નથી કે બીજાને ગાડી હાંકતા ન આવડતું હોય, પણ એને પ્રોત્સાહિત કરવો હોય તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? આ એક ટેકનિક છે. આપણને ખબર હોય કે આ વ્યક્તિ કામ બગાડી શકે છે, પણ એક એક એવી આદત છે કે જેનાથી વ્યક્તિને પ્રભાવિત કરી શકાય. તો ભગવાને તે અર્જુનને પ્રભાવિત કરી રહ્યા છે. અર્જુનને કહે છે, અર્જુન તું તો જ્ઞાની છો, તને જ ખબર જ હોવી જોઈએ આ બધી. અર્જુને કોઈ કમ નથી ને, કારણ કે એ જ ભગવાનનો પાર્ષદ છે. એ કે 11મા શ્લોકમાં મૂરખ કીધું ને 21મા શ્લોકમાં તો મને હું જ્ઞાની પુરુષ થઈ ગયો. પણ ભગવાન સમજાવી રહ્યા છે અર્જુનને કે અર્જુન જ્ઞાન જે છે સંસારમાં બધા લોકો જાણે છે, એવું નથી જ્ઞાન કોઈને નથી. જ્ઞાન બધા જાણે છે અને તારે જાણવું જોઈએ. ભગવાન અર્જુનને કહે છે જ્ઞાન તો તને હોવું જ જોઈએ, કારણ જ્ઞાન આ સંસારમાં સામાન્ય વ્યક્તિઓને હોય છે. પણ એ વાતને સમજાવવા માટે ભગવાન એક બહુ સુંદર વાત અર્જુનને કહી રહ્યા છે, અને એ વેદા શબ્દથી એને સંબોધિત કરી રહ્યા છે કે અર્જુન તારી જેવા જે જ્ઞાની પુરુષો છે એને ખબર હોવી જોઈએ કે આત્મા જે છે એ અવિનાશી છે, નિત્ય છે, અજય છે અને અવ્યય છે. જ્ઞાની વ્યક્તિમાં આ જ્ઞાન હોવું જરૂરી છે. પણ ક્યારેક ક્યારેક વ્યક્તિમાં જ્ઞાન હોય છે પણ વિજ્ઞાન હોતું નથી. શિલ પ્રભુપાદજીની મુલાકાત રશિયામાં એક પ્રોફેસર સાથે થઈ જેનું નામ હતું કોટોસ્કવી. કોટોસ્કવી આ પ્રોફેસર જે છે એણે શિલ પ્રભુપાદજીને કીધું કે સ્વામીજી, મારું એવું માનવું છે કે એક વખત આ શરીરનો નાશ થઈ જાય એટલે પછી નથી શરીર રહેતું, નથી આત્મા રહેતો, બધું સમાપ્ત થઈ જાય છે. આ પ્રોફેસરનું એવું કહેવું હતું. શિલ પ્રભુપાદજી અને ઘણા ઉદાહરણો દ્વારા સમજાવ્યો કે નાશ માત્ર શરીરનો થાય છે, આત્માનો ક્યારેય નાશ થતો નથી. આત્મા નથી મરતો, શરીર મરે છે. પણ બોલો ભાઈ ભણેલો એટલે સ્વીકાર કરવા તૈયાર જ નહોતો કે આવું હોઈ શકે. ભણેલો એટલે પીએચડી ઉપર પીએચડી થઈ ગયેલો. તમે પ્રભુપાદજીની બુક વાંચજો, લાઈફ કમ્સ ફ્રોમ લાઈફ, એમાં આની સાથેના કન્વર્ઝેશન એ બુકની અંદર છાપવામાં આવ્યા છે. તો પ્રભુપાદજી સાથે સંવાદ થતો હતો, બહુ દલીલ એણે કરી અને એવી જબરજસ્ત દલીલ કરી કે આત્મા છે જ નહીં, જે કાંઈ છે આ શરીર છે અને શરીરનો નાશ થયો એટલે બધું સમાપ્ત થઈ ગયું. તો પ્રભુપાદજીને ખબર હતી કે જે વ્યક્તિ લાતથી સમજતો હોય ને એને વાતથી સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. પ્રભુપાદજીએ કીધું કે ભારતની અંદર એક રિક્ષા ડ્રાઈવરને ખબર છે કે આત્મા અને શરીરમાં શું અંતર હોય છે. માનો આપણે રિક્ષામાં જતા હોય હે, તો રિક્ષા વાળો કહે ને કે અરે પ્રભુજી, એ તો પિછલે જન્મ કે કર્મ કા ફલ હૈ જો રિક્ષા ચલાના પડતા હૈ. તો ભારતની અંદર રિક્ષા વાળાને ખબર છે કે હું જે રિક્ષા ચલાવું છું એ મારા પૂર્વ જન્મના કર્મનું ફળ છે, એ સ્વીકાર કરે છે. પણ આવા મોટા જ્ઞાની લોકો જે પીએચડી થઈ ગયેલા, ખૂબ ભણેલા છે, એ સ્વીકાર કરવા તૈયાર નથી. એટલી પ્રભુપાદજી સાથે દલીલ કરી એટલે પ્રભુપાદજીએ સીધું કીધું કે ભારતની અંદર પ્રત્યેક વ્યક્તિને ખબર છે કે પુનર્જન્મ હોય છે, શરીર અને આત્મા જે છે એ બે અલગ વસ્તુ છે, આ બધા લોકો જાણે છે. વિચાર કરો, તમે કોઈ પણ અભણ વ્યક્તિ પાસે જઈને પૂછો કે તમારી આવી સ્થિતિ કેમ છે, તો એ વ્યક્તિ કહે છે મારા પૂર્વે કરેલા કર્મનું ફળ છે. મને એક વસ્તુ કન્ફર્મ છે કે ભારતનો પ્રત્યેક વ્યક્તિ પુનર્જન્મને માને છે, સ્વીકાર કરે છે. પણ તમે લોકો મોટા પ્રોફેસર થઈ ગયા, પીએચડી થયા, છતાં આ સામાન્ય વાતનો સ્વીકાર કરી શકતા નથી. અને તમે પોતાને જ્ઞાની માનો છો, તમે એમ કહો છો કે અમે ભણેલા છીએ. શું અર્થ છે તમારા એ ભણતરનો કે આવી નાની એવી સામાન્ય વાત એ તમે સમજી શકતા નથી. જે વાત ભારતના રિક્ષાવાળા જાણે છે એ વિદેશના પ્રોફેસરો જાણતા. હવે તમે કયો કયો દેશ આગળ છે? ભણેલા જે હોય ને એને આત્મા છે એવું સમજાવવા માટે છે ને કેટલાય સેમિનાર આપવા પડે, કેટલાય ગીતા કોર્સ કરવા પડે, પ્રોજેક્ટર મૂકવા પડે, એમાં સ્લાઇડ કરીને દેખાડવું પડે કે જો આ આત્મા અલગ ને આ શરીર અલગ, એને કેટલાય ઉદાહરણ. અને ભારતની અંદર જન્મ લેવા વાળો વ્યક્તિ જે છે એને તમે સીધું બતાવી દો કે જો ભાઈ, આ મૃત શરીર છે, આમાંથી આત્મા નીકળી ગયો છે, એ વાસ્તવિક તત્વ છે, આટલાથી સમજી જાય. અને ભણેલા હોય એને એના બધું કરવું પડે, પ્રોજેક્ટર લાવો, સેમિનાર કરો, તે આપણને એમ થાય કે હાલ આપણી કરતા આગળ લાગે છે, આગળ નથી બહુ પાછળ છે. શિલ પ્રભુપાદજીએ સાબિત કર્યું, જો આ વ્યક્તિને કહી રહ્યા છે પ્રભુપાદજી કે તું આટલું બધું ભણ્યો, પીએચડી થઈ ગયો, પણ તારા પીએચડી થવાનો અર્થ શું છે જયારે તને એ જ ખબર નથી કે શરીર અને આત્મા વચ્ચે અંતર શું છે. હાલાકી ભારતના લોકો માટે બિલકુલ સામાન્ય જ્ઞાન છે, પાયાનું, સિનિયર જુનિયરનું. હવે જે વ્યક્તિ કોલેજમાં ભણતો હોય એને તમે પહેલા ધોરણની બુક આપો તો એના માટે કઈ અઘરું છે નથી. એમ આત્માનું તત્વ જે છે એ ભારતીય લોકો માટે પહેલા ધોરણની કિતાબ છે અને વિદેશીઓ માટે એ પીએચડી છે. સમજાય છે? આત્માના તત્વને સમજવામાંથી જ હજી લોકો બહાર નથી નીકળ્યા. તો પછી રસ તત્વનો તો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? સમજાય છે આ વાત? એટલા માટે આ વાત ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે અર્જુન તું જ્ઞાની છો, જ્ઞાન છે તારી અંદર, પણ એ સમજી લે કે આત્મા કોઈને મારતો નથી, કે આત્મા કોઈની હત્યા કરાવી શકતો નથી. અર્જુનને ભગવાને 20 નંબરના શ્લોકમાં ખૂબ ગુહ્ય જ્ઞાન આપી દીધું છે, દિવ્ય જ્ઞાન આપી દીધું, પણ ભગવાને જોયું કે અર્જુનની સ્થિતિ બહુ નાજુક છે. કેમ? તમે વિચારો કે આપણે તો અહીંયા પ્રવચન સાંભળવા બેઠા છીએ, તો આપણને ખબર છે કે પ્રવચન પૂરું થશે એટલે મહાપ્રસાદે ગોવિંદે, તો આપણે પ્રસાદ લેવાનો. પણ અર્જુનનો પ્રોબ્લેમ શું હતો જાણો? કે આ ચર્ચા પૂરી થાય એટલે એને તરત યુદ્ધ કરવાનું હતું. બીજો પોઈન્ટ કે અત્યારે અર્જુનની સ્થિતિ શું હતી? ગાંડીવ હાથમાંથી પડી ચૂક્યો છે, પરસેવો હજી ચાલુ છે, રથ ઉપર બેસી ગયો છે અને માથું ભમી રહ્યું છે, યુદ્ધ કરવાના મૂડમાં નથી. તો એટલી બધી નાજુક સ્થિતિ હતી અર્જુનની પોતાની, શારીરિક પોઝિશન નહી હતી, અને સામે યુદ્ધ કરવાનું હતું, યુદ્ધ માટે બધા તૈયાર ઉભા છે, અને એવા સમયે ભગવાન આવો ટેકનિકલ શ્લોક મૂકી રહ્યા છે. તો પ્રશ્ન તો થાય જ ને કે આ ઘણાને હજી આ હું જે કહી રહ્યો છું ને આમાં કઈ ટપ્પે નહીં પડતું હોય, એ તો બધું એમ ના, એ પછી રેકોર્ડિંગમાં સમજી લેશું. તો વિચાર કરો કે આવી નાજુક સ્થિતિ હતી અર્જુનની, એટલા માટે ભગવાને વિચાર કર્યો કે આને પ્રોત્સાહન આપવું પડશે, નહીતર આટલી ફિલોસોફી જો હું હાર્ડ ફિલોસોફી આપીશ, આટલું ઊંચું જ્ઞાન જો આપી દઈશ, તો અર્જુન કહેશે કે આ બધી ચર્ચા બંધ કરો અને તમે કહેતો હું અત્યારે યુદ્ધ કરવાનું ચાલુ કરી દો, પણ આ બંધ કરો. પણ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એક વાત અર્જુનથી કઢાવી રહ્યા છે. એ શું છે? શરણાગતિ. ભગવાન અર્જુનને એ કહેવા માંગે છે કે તું મને શરણાગત તો થઈ ગયો, પણ કોરી શરણાગતિ મારે જોતી નથી. જો ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે જ્ઞાની બનવું પડશે. જે વ્યક્તિ ભગવાનને શરણાગત થઈ જાય છે પણ જ્ઞાન નથી રાખતો, ભગવાન કે આવો વ્યક્તિ મારે ચાલે નહીં. એટલા માટે અર્જુનને ભગવાન શીખવી રહ્યા છે કે અર્જુન પહેલા તું આ શીખી લે અને પછી પૂર્ણ રીતે મને શરણાગત થઈ જા. જો આ આત્માના તત્વને સમજાવી નહીં તે ભગવાન અર્જુનને શરણાગત કરી શકતા હતા. પણ અર્જુન શરણાગત ક્યારે થયા? અથવા તો શરણાગતિની વાત ભગવાને ક્યારે કરી? 18મા અધ્યાયમાં સર્વધર્માન પરિતજ્ય શ્લોકની અંદર, કે અર્જુન બધું છોડી અને મારા શરણે આવી જા. કારણ કે કોરી શરણાગતિ ભગવાન પસંદ કરતા નથી. અને બીજું કે અર્જુનની સ્થિતિ એવી નાજુક હતી, એટલા માટે ભગવાને અર્જુનને પ્રોત્સાહિત કરવા માટે કીધું કે અર્જુન તું જ્ઞાની પુરુષ છો. કારણ કે ભગવાન જે બોલે છે તો એની પાછળ કંઈક ઉદ્દેશ્ય છે, એવું નથી. નહીતર એના ભગવાન જે 11મા શ્લોકમાં મૂર્ખ કહેતા હતા, એ પછી 21મા શ્લોકમાં જ્ઞાની કહેવા માંડે. તો આટલા શ્લોકમાં અર્જુનને આત્મજ્ઞાન થઈ ગયું બધું નહીં, પણ પ્રોત્સાહન એટલા માટે આપી રહ્યા છે કારણ કે પ્રોત્સાહિત કરવાથી અર્જુનનો ઉત્સાહ વધે, અને જો અર્જુનનો ઉત્સાહ વધશે તો અર્જુન ભગવાને આપેલું જ્ઞાન જે છે એને ઠીક ઠીક સમજી શકે. એટલા માટે ભગવાન અર્જુનને પ્રોત્સાહિત કરવા માટે એને વેદા કહી રહ્યા છે, જ્ઞાની પુરુષનું સંબોધન આપી રહ્યા છે. અને આ જે કંઈ ચર્ચા અત્યાર સુધી મેં કરી એનો સાર શું છે ખબર છે? કે જ્ઞાન પ્રત્યેક વ્યક્તિમાં છે, જ્ઞાન બધા લોકો જાણે છે, પણ વિજ્ઞાન નથી, એટલા માટે એ જ્ઞાનનો સહી ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે ભગવાને એક શબ્દ અર્જુન માટે વાપર્યો, વેદા. એ જ અર્જુન માટે આ જ શ્લોકના દ્વિતીય લાઈનમાં ભગવાન એક બીજું સંબોધન આપે છે, પાર્થ. તમે જોયું કે વારંવાર અર્જુનને ભગવાન પાર્થ કહી રહ્યા છે. શા માટે? અર્જુનને પાર્થ કહેવા પાછળનું કારણ શું છે? પૃથાનો પુત્ર છે એટલા માટે. કુંતી મહારાણીનું એક નામ હતું પૃથા, અને પૃથાનો પુત્ર હોવાના કારણે અર્જુનનું એક નામ થયું પાર્થ. પણ એક પ્રશ્ન થાય કે ભગવાન અહિયાં શા માટે યાદ કરાવે છે કે તું કુંતીનો પુત્ર છો, તું પૃથાનો પુત્ર છો? આ શ્લોકમાં શા માટે આવું ભગવાન કહી રહ્યા છે અર્જુનને કે તું પૃથા પુત્ર છો, કુંતીનો પુત્ર છો? માતાનું સ્મરણ કરાવવા પાછળ તે ભગવાનનો એક મહત ઉદ્દેશ છે. અહીંયા ભગવાન કહે છે કે જેવી રીતે એક માતા પોતાના બાળકને બચાવવા કાંઈ પણ કરે છે, તમે ગાય કેટલા લોકોએ જોઈ છે? ઓકે, 21મી સદી છે એટલે પૂછવું પડે. તો ગાય જે છે એ એના વાછરડાને બહુ પ્રેમ કરે છે, અને ગાય એના વાછરડાને એટલો પ્રેમ કરે છે કે એ વાછરડા ઉપર જ્યારે કોઈ સંકટ આવે તો ગાય જે છે એ ક્રોધિત થઈ જાય છે, જોયું છે ને તમે, અને પોતાના વાછરડાને બચાવે છે. પણ વાસ્તવમાં આ દ્રશ્ય નજરો નજર કેટલા લોકોએ જોયું છે? ગાય પોતાના વાછરડાને જે બચાવે તો એ સ્થિતિ કેટલા લોકોએ જોઈ છે? જોયું છે તમે. એમાં વિશેષતા શું હોય છે? એક નોટ કરવા જેવો પોઈન્ટ હું તમને બતાવીશ. હવે આપણે જોઈએ આમાં જેને અનુભવ કર્યો છે એને શું અનુભવ કર્યો છે, ગાયને રક્ષણ કરતા કેવી રીતે જોઈ છે તે જોઈ છે. બોલો, એમાં વિશેષતા શું છે? આ અદ્ભુત અનુભવ છે કે ગાય જે છે એ પોતાના બાળકને એટલો પ્રેમ કરે છે કે એની ઉપર જ્યારે ખતરો જોવે તો એ જે વ્યક્તિ એની ઉપર પ્રહાર કરે છે એને મારે છે, બરાબર છે? પણ એ સમયે હજી ધ્યાનથી કોઈ આ લડાઈ જોઈ હોય એવા કોઈ વ્યક્તિ ખરા? આની સિવાયનો કોઈ પોઈન્ટ બીજો? હા, પણ એ તો એ થયું ને કે તમે ગાયના વાછડાની હળી કરતા હો ને ગાય તમને મારે, પણ એની સિવાયનો કોઈ પોઈન્ટ? આ રક્ષણ એક પોઈન્ટ થઈ ગયો કે માતા પોતાના સંતાનોનું રક્ષણ કરે છે. બીજો પોઈન્ટ શું છે એમાં? હા, ઠીક છે, હું કહું છું, ગાય જ્યારે એના વાછરડાની રક્ષા કરતી હોય ને ત્યારે ગાયની બંને આંખના જે ભાવ છે એ અલગ અલગ હોય છે. ગાયની એક આંખ એ વ્યક્તિને જોતી હોય છે જે એના વાછરડા ઉપર પ્રહાર કરતો હોય છે, એક આંખ ગાયની એની ઉપર હોય કે જે શત્રુ છે જેને મારવાનો છે અને એમાં પૂરો ક્રોધ હોય, અને બીજી આંખ તમે જોશો તો બીજી આંખમાં શું હોય છે? એ વાછરડાને જોતી હોય છે. બીજી આંખમાં એ પોતાના પુત્ર પ્રતિ કરુણા હોય છે. એક આંખમાં ક્રોધ અને એક આંખમાં કરુણા. શ્રીમદ ભાગવતમનું એક ઉદાહરણ મને યાદ આવે, સપ્તમ સ્કંદ, પ્રહલાદ મહારાજ. નરસિંહદેવ ભગવાન જયારે પ્રગટ થયા અને પ્રહલાદ મહારાજની રક્ષા કરી, હિરણ્યકશિપુને મારી નાખ્યો, તો હિરણ્યકશિપુનો જયારે ભગવાન વધ કરી રહ્યા હતા એ સમય તે ભગવાનની સ્થિતિ બિલકુલ આ ગાયની સમાન હતી, કે ભગવાન નરસિંહદેવની એક આંખમાં હિરણ્યકશિપુ માટે ક્રોધ હતો, ભરપૂર ક્રોધ, અને બીજી આંખ એની પ્રહલાદ ઉપર હતી. આ ઉદાહરણ જો તમે નરસિંહદેવના પ્રસંગમાં લાગુ પાડો તો ગાય જે છે એ કોણ છે? નરસિંહદેવ ભગવાન છે પોતે, અને વાછરડું છે એ કોણ છે? પ્રહલાદ મહારાજ છે, અને એ શત્રુ કોણ છે? હિરણ્યકશિપુ. તો નરસિંહદેવની સ્થિતિ તે બિલકુલ આ ગાયની સમાન હતી કે એક આંખથી નરસિંહદેવ હિરણ્યકશિપુ બાજુ ક્રોધ વરસાવી રહ્યા છે, જ્યારે એક આંખથી પ્રહલાદ માટે કરુણા વરસે છે. એક આંખમાં ક્રોધ અને એક આંખમાં કરુણા. નાટ્ય જગતનો ઇતિહાસ બોલે છે કે આજ સુધીમાં એવો એક પણ કલાકાર આ દુનિયામાં પેદા નથી થયો કે જે આ બંને ભાવને એક સાથે આની એક્ટિંગ કરીને બતાવી શકે. ગમે એવો ફિલ્મી ડાયરેક્ટર, ફિલ્મી કલાકાર કે કોઈ નાટક વાળાને લઈને આવો તમે, એક આંખમાં ક્રોધ અને એક આંખમાં કરુણા એક સાથે, આ કોઈ મનુષ્ય કરી શકે નહીં. નરસિંહદેવ ભગવાને આ કર્યું પ્રહલાદ માટે. અને ગાય પોતાના બાળક વાછડાને બચાવવા માટે આ સ્થિતિ, હેને એક આંખમાં ક્રોધ અને એક આંખમાં કરુણા. હવે ક્યારેક ગામડે જાવ ને તો જોઈ લેજો, આ ઉદાહરણ તમને સમજાઈ જશે. નહી કેવલ ગાય, કોઈ પણ પશુ નહીં કરે, ગાયની અંદર આ જોવામાં આવ્યું છે. અને એટલા માટે હું એનું ઉદાહરણ. અને બીજું નરસિંહદેવ, નરસિંહદેવને તો આપણે જોયા નથી, પણ શબ્દ દ્વારા તમારે જો અનુભવ કરવો તો સપ્તમ સ્કંદ વાંચો. તો આ રીતે ભગવાન અર્જુનને માતાની મમતા બતાવી રહ્યા છે કે એક માં જે છે એ પોતાના બાળકોને બચાવવા માટે કાંઈ પણ કરે છે. શા માટે? માની લ્યો એક વાંદરાનું બચ્ચું હોય, તમે ગાડી લઈને નીકળ્યા, એ વાંદરાનું બચ્ચું તમારી ગાડી નીચે આવી ગયું, મરી ગયું, તો એ વાંદરાની જે માતા છે એ તમારી ઉપર હુમલો કરશે. બરાબર છે? તો એ જે હુમલો કરે છે શા માટે કરે છે? એના બચ્ચાની મમતા છે. તો આને તમે હિંસા કહેશો કે મમતા કહેશો? ગાય પોતાના વાછરડાને બચાવવા માટે શત્રુઓ ઉપર હુમલો કરે છે, તો આ મમતા છે કે હિંસા છે? મમતા છે. ભગવાન નરસિંહદેવ પ્રહલાદ મહારાજને બચાવવા માટે હિરણ્યકશિપુનો વધ કરે છે, તો મમતા છે કે હિંસા? મમતા છે. એમ ભગવાન અર્જુનને મમતા બતાવી રહ્યા છે. ભગવાન અર્જુનને સિદ્ધાંત સમજાવવા માંગે છે કે અર્જુન, માતાની મમતા કેવલ બાળકને પોતાના ખોળામાં સુવડાવી રાખવા માટે, પોતાનું વાલ આપવા પૂરતી નથી હોતી, પણ એ બાળક ઉપર જ્યારે કોઈ ખતરો આવે અને બાળકને બચાવવા માટે એ માતા કોઈની ઉપર પ્રહાર કરે છે, તો એમાંય તે માતાની મમતા હોય છે. એને એ હિંસા નથી હોતી. કોઈ માતાને એવું નથી હોતું કે હું આની અરે લડાઈ કરું, પણ એ લડાઈ કોના માટે થઈને કરે છે? પોતાના બાળક માટે. ગાય કોઈ દિવસ ઊભી ઊભી ક્યારેય કોઈને મારતી નથી. એ વાછડા ઉપર જ્યારે સંકટ આવે ત્યારે એ ગાય સૌથી શાંત પ્રાણી છે, છતાં એ સૌથી વધારે ક્રોધિત થઈ જાય છે. શું કામ? આ હિંસા નથી ભક્તો, આ એની મમતા છે. એટલા માટે કારણ કે ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે કે અર્જુન, એવું નથી કે તું આ લોકોને મારીશ, જે આ કુરુક્ષેત્રના યુદ્ધમાં ઉભા છે આ લોકોની તું હત્યા કરીશ, તો એનો અર્થ એવો નથી કે તને એનામાં મમતા નથી. તને એમાં મમતા છે, પણ તું યુદ્ધ કરી રહ્યો છો એનું કંઈક બીજું કારણ છે. અને ભગવાને એ કીધું કે તારે એવું માનવાની જરૂર નથી કે હું આ યુદ્ધ કરાવી રહ્યો છું તારી પાસે, તો એનો અર્થ એ નથી કે મને આ લોકો પ્રતિ મમતા નથી. ભગવાન કહે છે, અર્જુન જ્ઞાન તારી અંદર છે. પણ જુઓ, ભગવાને જે બે સંબોધન કર્યા, પહેલું સંબોધન અર્જુનનું થયું વેદા અને બીજું થયું પાર્થ, એ બંને સંબોધન વચ્ચે કનેક્શન શું છે? આ બે નામ જે ભગવાન બોલે છે, એ બે નામને એક જ શ્લોકમાં ઉચ્ચારણ કરવા પાછળ ભગવાનનો શું આશય છે? તો ભગવાન, હવે વેદાનો અર્થ તમે જાણો, વેદા એટલે જ્ઞાન, નોલેજ, અને પાર્થ એટલે મમતા. તો જ્ઞાન અને મમતા વચ્ચે સંબંધ શું છે, કનેક્શન આ બેનું શું છે, એ ભગવાન આ શ્લોકની અંદર પ્રસ્તુત કરવા માંગે છે. કારણ કે જ્યારે વ્યક્તિ એકલું જ્ઞાન જ લીધા કરે, સિદ્ધાંત જ એકલા સાંભળ્યા કરે, બસ સિદ્ધાંત સિવાય બીજી કોઈ ચર્ચા નહીં, જ્ઞાન સિવાય બીજી કોઈ ચર્ચા નહીં, ત્યારે આચાર્યો કહે છે કે વ્યક્તિ છે ને શુષ્ક થઈ જાય, સૂકો પડી જાય. તમે જોયું, જે લોકો કેવલ સિદ્ધાંતનો જ અભ્યાસ કરતા હોય, ગમે એ વાત હોય તો સિદ્ધાંત, બસ સિદ્ધાંત સિવાય બીજી કોઈ વાત જ નહીં. તમે કથા આપો એ રહેવા દો, સિદ્ધાંત હોય તો લાવો, કથા નહીં હાલે. કેવલ સિદ્ધાંત અને જ્ઞાનમાં જ રસ હોય ખાલી, એ વ્યક્તિ કેવો થાય છે? સૂકી લાકડી જેવો. એટલે શરીરથી નહીં, મનથી જડ થઈ જાય, સૂકો. અને એ ગમે ત્યારે બટકી જાય. કપાસ તમે જોયો છે ને, લીલો હોય ને ખેંચીને વાળો તો વળી જાય, અને એ જ કપાસ જ્યારે હાંઠી થઈ જાય, તે હાંઠી સમજો છો ને, ચૂલામાં બાળતા હતા આપણે પેલા, એને એ હાંઠીને તમે બટકો તો ભાંગી જાય. તો એ હાંઠી જે થઈ ગયો છે ને, એ કોણ છે? શુષ્ક જ્ઞાની. જે વ્યક્તિને કેવલ જ્ઞાનમાં જ રસ છે તો એ વ્યક્તિ શુષ્ક બને છે, અને એ શુષ્ક જ્ઞાનીઓની અંદર રસનો સંચાર કોણ કરે છે? કોણ કરે છે? મમતા. શુષ્ક જે જ્ઞાન હોય છે એમાં મમતા જો એડ થઈ જાય તો એને રસ મળે છે. અને મમતાનું જ બીજું નામ છે ભક્તિ. ભગવાન જે વાત અહીં કરી રહ્યા છે, એકલું જ્ઞાન વ્યક્તિને અધ્યાત્મ જગતમાં પતન કરાવી દેશે, નાશ કરાવશે, પણ એ જ્ઞાન સાથે જો ભક્તિ મિક્સ થઈ જાય, એ જ્ઞાન સાથે જો ભક્તિ જોડાઈ જાય તો એ વ્યક્તિ ભગવત ધામને પ્રાપ્ત કરી શકે છે. એકલું જ્ઞાન કઈ કામ કરતું નથી, સાથે સાથે ભક્તિ હોવી જરૂરી છે. અને એક સારો અને સાચો ભક્તિ છે જેનામાં જ્ઞાન હોય અને જ્ઞાનની સાથે સાથે ભક્તિ હોય, બે હોવું જરૂરી છે, નહીતર ભક્ત જે છે ને ખતમ થઈ જશે. શુષ્ક વસ્તુ જેમ ભાંગીને ભૂકો થઈ જાય, તમે નો ભાંગો તો બીજા ભાંગી નાખે. એમ આમ હાઠી એમનામ પડી હોય, પડી હોય ત્યાં હોય તો વાંધો નથી, પણ કોઈ ઉઠાવી તો ભાંગશે, બે ભાગ થવાના છે. એવી જ હાલત આ જ્ઞાનીઓની હોય છે. ભક્તિ હોતી નથી એટલે થાય શું? એકલા જ્ઞાનને લઈને જ્યાં સુધી ચાલે, અને ભક્તિ નહીં હોવાના કારણે આ સંસારમાં માયા કે કળિયુગ ગમે ત્યારે એને તોડી શકે છે. પણ જો ભક્તિથી પુષ્ટ થયેલો હોય, રસ જો એ ધારણ કરતો હોય, તો એ વળી જશે, ક્યારેય ભાંગશે નહીં. અને ઓલો જયારે વેજે વળી પાછો સીધો હતો એમનામ. જોયું છે ને તમે, આવી ઘણી વસ્તુ હોય, જેમ કે પાઇપ, તમે પાઇપનો ટુકડો લ્યો તો એને આમ વાળો તો એ વળી જાય, પણ એ જ પાઇપ એક વર્ષથી ધાબામાં પલળતી હોય, તડકામાં તપતી હોય, હેને, અને એને પછી તેમ વાળો તો ભૂકો થઈ જાય ને. એમ આપણે તે ભક્તિ માર્ગમાં ભૂકો ન થઈ જવી એટલા માટે ભક્તિનો રસ જે છે એ લેતા રહેવું જોઈએ. ઘણી વાર વ્યક્તિ કે આ તમે ઇસ્કોનમાં આટલા બધા નિયમ હું કેમ બનાવ્યા છે, આ ભૂકા ન થઈ જાય ને એ હાટું, હેને, હવારમાં મંગળા આરતી જવાનું, ચાર નિયમ પાલન, સોળ માળા, આ બધા સાધનો ભક્તિના રસને પુષ્ટ કરતા રહે છે, રસ આપણી અંદર રેડતા રહે છે. અને જો એ રસ ન મળે ને તો આ બધું ભાંગી જાય. ઘણા લોકો કે તમે આટલો બધો હાઈફાઈ પ્રસાદ કેમ બનાવો છો, એટલા માટે, કારણ કે રસ જો ન મળે ને તો શુષ્ક થઈ જાય વ્યક્તિ, હેને. એટલા માટે પ્રભુપાદજી આ બધા સાધનોની વ્યવસ્થા કરી છે, રસ તત્વ પ્રાપ્ત થાય, રસ મળે એટલા માટે. એટલે ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન, તું જ્ઞાનના સ્તર ઉપર ક્યારેય આ લોકોની હત્યા નહીં કરી શકે. માનો અર્જુન જ્ઞાની થઈ જાય કે નહીં, આ તો ન મારવા જોઈએ કોઈને. જ્ઞાન એને રજૂ કર્યું ને આગળ, અર્જુને પોતાનું જ્ઞાન ભગવાન સામે પ્રકટ કર્યું કે આ લોકો ન મારવા જોઈએ. પણ ભગવાન સમજાવી રહ્યા છે કે જ્ઞાનના સ્તર ઉપર તું ક્યારે યુદ્ધ કરી શકીશ નહીં, એટલા માટે તારે ભક્તિના સ્તર ઉપર આવવું પડશે. કેમ? જ્ઞાન તારી અંદર છે, પણ ભક્તિ જો એડ થશે તો શું થશે? મારો આદેશ છે યુદ્ધ કરવાનો, અને એટલા માટે મારા આદેશનું પાલન કરીશ. ભગવાન કહે છે જ્ઞાનમાં તું એવું સમજીશ કે આ મારા સગા સંબંધીઓ છે, મારે આને મારવા જોઈએ નહીં. આવું અર્જુને કીધું ને પહેલા અધ્યાયમાં ભગવાનને, કે આ બધા મારા સંબંધી એટલે એને મરાય નહીં. અર્જુને પોતાનું જ્ઞાન પ્રસ્તુત કર્યું ભગવાનની સામે. પણ ભગવાન કહે છે તું જ્ઞાન કેવલ નહીં, ભક્તિ માર્ગ ઉપર વિચાર કર. ભક્તિ એટલે ભગવાનના આદેશનું પાલન. તો ભગવાને કીધું હું કહું છું આ લોકોને મારી નાખી બધાને. ભગવાન પોતાનો આદેશ આપી રહ્યા છે. તો હવે વિચાર કરો કે ભગવાનના આદેશ ઉપર જો અર્જુન યુદ્ધ કરશે તો આને તમે શું સમજશો? ઉદાહરણ બરાબર બેઠું નથી લાગતું મગજમાં. ગાય જેવી રીતે પોતાના સંતાનની રક્ષા માટે, કોઈ પણ શત્રુને મારવા માટે હિંસાનો આશ્રય લે છે, એમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને બચાવવા માટે મહાભારતના યુદ્ધનો આશ્રય લે, તો આને શું કહેવાય? મમતા, પ્રેમ છે ભગવાન પ્રતિ. એટલા માટે ભગવાનના આદેશનું પાલન કરી અને અર્જુન યુદ્ધ કરશે, પણ એ યુદ્ધમાં અર્જુનને પાપ લાગશે નહીં. સમજ પડી? હા, એક પછી એક પોઈન્ટ કનેક્શનમાં છે. મેં કીધું આજનો શ્લોક ફૂલ ટેકનિકલ છે, એટલે મન બુદ્ધિ ખુલ્લા રાખજો, નકર છેલ્લે હું ખબર નહીં પડે હું આવ્યું આમાં. સમજાય? જે ઉદાહરણ મેં તમને આપ્યું, જ્ઞાન અને મમતાનો સંબંધ છે ભક્તો, કે જ્ઞાન વ્યક્તિમાં ગમે એટલું હોય પણ એ જ્ઞાનનો અંતિમ નિર્ણય છે ભગવાન, અને એ ભગવાનના આદેશનું પાલન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે, અને ભગવાનને પ્રસન્ન કરવા એ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. હવે અર્જુન યુદ્ધ નહીં કરે તો એમાં કૃષ્ણની પ્રસન્નતા નથી, અને યુદ્ધ નહીં કરવાનો નિર્ણય જે છે એ જ્ઞાનના સ્તર ઉપર છે, અને યુદ્ધ કરવાનો જે નિર્ણય છે એ ભક્તિના સ્તર ઉપર છે. ભગવાન એવું નથી કહેતા જ્ઞાન ખરાબ છે, જ્ઞાન ન હોવું જોઈએ, એવું નથી. ભગવાને પહેલા સાબિત કર્યું કે જ્ઞાન જરૂરી છે, જ્ઞાન હોવું જોઈએ, પણ એ જ્ઞાનનો સહી ઉપયોગ તમે ક્યારે કરી શકો છો? જો એમાં ભક્તિ જોડાયેલી હોય તો, નહીંતર એ જ્ઞાન કોઈ કામ કરતું નથી. એક પશુ તે પોતાના બચ્ચાને બચાવવા માટે હિંસાનો માર્ગ લે છે. ઘણા લોકો ભગવાન ઉપર આક્ષેપ કર્યો છે ને, ભગવાને હિંસા કરાવી. હવે માની લો આપણા છોકરાને તે આપણા ઘરમાં આવીને કોક મારતું હોય તો તમે હું એમ કહો, ના ના હિંસા ન કરવી જોઈએ, આ માપ જોડીને ઉભા રહી જાઓ. કે જે વ્યક્તિ તમારા છોકરાને મારી રહ્યો છે એને મારશો ને, એને બગાડશો, અને એ વખતે બાજુવાળા આવીને કે લે તમે સત્સંગમાં જાઓ, તમારે થોડી હિંસા કરાય, તો શું માનો તમે? હિંસા છે કે પ્રેમ છે? પોતાના પુત્ર પ્રત્યેનો પ્રેમ છે. તો આ ગુણ એક પશુમાં જોવા મળશે. તમે કૂતરાના બચ્ચાને ઉઠાઈ આવો, એ કૂતરું તમારો પીછો નહીં છોડે, અનુભવી છો. અચ્છા, એ લોકો હશે ને વધારે સમજી લે, કારણે અનુભવ કર્યો. અને કૂતરાનું ઉદાહરણ એટલે, કારણ કે ગલુડિયા રમાડવાનો આપણને શોખ હોય નાના હોય તો, તો કૂતરું કેવું વાહે થાય થાય છે ને. તો હવે વિચારો કે એક પશુની અંદર જો આ મમતા દેખાતી હોય તો, હે પાર્થ, તું તારી માતાની મમતાને યાદ કર, હેને, કે એ કુંતી મહારાણી જેણે કેટલા દુઃખ જીવનમાં સહન કર્યા અને તમને આ કાબિલ બનાવ્યા કે ધનુર્ધારીનું ટાઈટલ આજ તને મળ્યું છે, એ તારી માતાના કારણે છે. એટલા માટે ભગવાન એને યાદ કરાવે છે. અને જો તું મને પિતા માનતો હોય, કારણ કે આગળ જતા ભગવાન કહે છે પિતા હું છું, પિતા મહ, જે કઈ કહે અર્જુન હું જ છું. તો ભગવાન કહી રહ્યા, જો પિતા મને માનતો હોય તો પછી અમારી મમતા ખાતર, અમારા પ્રેમ ખાતર યુદ્ધ તારે કરવું પડશે, યુદ્ધ કરે. અને ખૂબ જરૂરી છે ભક્તો, ભગવાન સમજાવી રહ્યા છે કે આપણે સાધન ભક્તિ કરી રહ્યા છીએ, બધા આપણે સાધક છીએ, પણ એક સાધકમાં જ્ઞાન અને ભક્તિનું મિશ્રણ હોવું જોઈએ. એવું નહીં કે એકલી ભક્તિ કે એકલું જ્ઞાન, બે એકલું હશે તો ઉત્પાદ કરશે. જ્ઞાન અને ભક્તિનું જો મિશ્રણ થઈ જાય તો તો વ્યક્તિની અંદર ભાવ પ્રગટ થતા વાર ને લાગશે નહીં. રૂપ ગોસ્વામીએ ત્રણ સ્તર બતાવ્યા છે ને ભક્તિના, સાધન ભક્તિ, ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ. તો સાધક વ્યક્તિ પહેલા ભાવ ભક્તિમાં પ્રવેશ કરે છે, પછી પ્રેમ ભક્તિમાં જાય છે. તો ભાવ ભક્તિના સ્તર સુધી જવા માટે સાધકની અંદર આ હોવું જરૂરી છે, જ્ઞાન અને ભક્તિનું મિશ્રણ. ભારતની અંદર ભક્તિ માટે છે ને બે મત પ્રચલિત છે, બહુ ભારી મત. એક મત શું છે ખબર? કે ભક્તિ જે છે ને એ અંદર હોવી જોઈએ. હવે અંદર એટલે ક્યાં, એ તો એ લોકો જાણતા છે. ભક્તિ અંદર એ કે બહાર છે ને દેખાવ કરવાની જરૂર નથી. આપણે માળા લઈને નીકળ્યા હોય ને તો કેમ હાથમાં હું માળા રાખો છો, અંદર ને અંદર નામ લ્યો, ધોતી કુર્તા પહેરી નીકળે, આવા શું કામ વેહ કાઢો છે એમના અંદર ને અંદર ભક્તિ નથી થતી. એક આવો મત, જે લોકોનું માનવું એવું છે કે બધું અંદર જ છે, ખબર નહી અંદર જઈને જોયા છે તો આપણને એટલો બધો અનુભવ નથી. પણ આ એક મત ભારતમાં પ્રચલિત છે, ભક્તિ તો કઈ અંદર જ થાય. અમારે ભક્તો આનો જવાબ શોધી રાખ્યો છે. કોઈ એમ કે ને કે ભક્તિ અંદર જ કરવી જોઈએ તો એને કહેવાય, તો તું પછી મનમાં ખાઈ લે. ભક્તિ જો મનમાં થઈ જતી હોય તો ખાવાનું મનમાં ન થાય. ઓફિસે મનમાં જઈ આવો, આ તો હવે હીરા બનાવી નાખ્યા છે મનમાં, અને છોકરાને ભણાવવા છે મનમાં, પીએચડી કરાવી દો, સ્કૂલે ફી ભરવી નહીં, કઈ ટેન્શન જ નહીં. આ સંસારનું એવું એકય કાર્ય ખરું કે જે મનમાં થઈ જતું હોય? એક કામ બતાવો જે મનમાં થઈ જાય ને આપણે સંતુષ્ટ. ના ના, મેં મનમાં ખાઈ લીધું, મનમાં ઊંઘી લીધું, લગ્ન મનમાં ન થતા હોય, ઉપાધિ જ નહીં ગોતવા જવાની. જેવી છોકરી ચાહે એવી મનમાં લઈ આવો, થાય છે. સારા કપડા પહેરવાની ઈચ્છા થાય તો મનમાં પહેરી લ્યો, સૂટ બુટ હે ને, ધોતી કુર્તાનો વિચાર જ નહીં કરવાનો કોઈ દી. તો આ કોઈ કામ તો આપણે મનથી કરતા નથી. અને ભક્તિનો પ્રશ્ન જેવો આવે એટલે તરત એમ કે ઈ મનમાં, મનમાં કરાય ભગવાનનું નામ. તો કે આટલું જોરથી નો બોલો, મનમાં લ્યો. અને બીજો એક મત એવો છે, જ્ઞાન મેળવો હે ને, બ્રહ્મ જ્ઞાની બનો. શું મત આપે છે? બ્રહ્મ જ્ઞાની બનવાનું. હવે એ બ્રહ્મ જ્ઞાન લાવવું ક્યાંથી એક પ્રશ્ન થાય છે ને, ક્યાંથી લાવશો બ્રહ્મ જ્ઞાન? પણ નહી, એક મત એવો લોકો આપ્યા કરે છે કે નહીં, બ્રહ્મ જ્ઞાની બનો. ચાલવા દો ભાઈ, એને જે ચાલે છે એમને, ઠીક છે. અને આ બ્રહ્મ જ્ઞાનીઓ વાળા અત્યારે એટલા વધી ગયા છે એને કે તમે કલ્પના નહીં કરી શકો. પણ બુદ્ધિમાન વ્યક્તિ છે જે જ્ઞાન અને ભક્તિ બંનેને પોતાના જીવનમાં અપનાવે છે. તો ભગવાન એટલા માટે અર્જુનને અહીંયા બે સંબોધન આપે છે. એક છે વેદા, એનો અર્થ છે જ્ઞાની, અને બીજું છે પાર્થ. પાર્થ કહેવાનો અર્થ છે કે ભગવાન મમતા ભક્તિ બતાવી રહ્યા છે, અને વેદા કહેવાનો અર્થ છે જ્ઞાન. તો જ્ઞાન અને ભક્તિ બે જીવનમાં જ્યારે મિશ્રણ થાય ત્યારે વ્યક્તિ સહી જ્ઞાન પ્રાપ્ત કરે છે, સહી વસ્તુને સમજી શકે છે. અને એ જ વાત ભગવાન ફરીથી આ શ્લોકમાં પ્રારંભ કરે છે કે હે અર્જુન, વેદા અવિનાશીનમ અજમ અવ્યયમ. ચાર જે ગુણ ભગવાન બતાવી રહ્યા છે, તો એ ચાર ગુણ આની ચર્ચા પહેલા થઈ ચૂકી છે. અવિનાશી નો અર્થ છે કે હે અર્જુન, આ આત્માને કોઈ નાશ કરી શકતું નથી. બીજું છે નિત્યમ. નિત્યમ નો અર્થ છે કે આત્મા જે છે એ હંમેશા માટે રહે છે, એ કોઈ દિવસ નાશ થતો નથી. અજમ નો અર્થ છે આત્મા કોઈ દિવસ જન્મ લેતો નથી. અને અવ્યયમ નો અર્થ છે આત્મા ક્યારેય ક્ષીણ થતો નથી. તો આની વિસ્તૃત વ્યાખ્યા હું તમને પહેલા સમજાવી ચૂક્યો છું, એટલા માટે આની ઉપર ચર્ચા નહીં કરીએ. પણ તમે આ ચાર ગુણ આત્માના સમજી લ્યો કે આત્મા અવિનાશી છે, નિત્ય છે, અજય છે અને અવ્યય છે. તો અર્જુન, જે શરીરમાં તું મોટો થયો છો, ભગવાન કહે છે એ શરીરના છ પરિવર્તન છે પણ આત્મામાં કોઈ પરિવર્તન હોતું નથી. શરીરના છ પરિવર્તન કયા છે? જન્મ, વૃદ્ધિ, અસ્તિત્વ, પ્રજનન, ક્ષય અને વિનાશ. આ છય વસ્તુ જે છે એ શરીરમાં જોવા મળે, પણ હે અર્જુન આત્મામાં આમાંથી કોઈ વસ્તુ જોવામાં આવતી નથી. તમે જુઓ કે આપણું આ શરીર જે છે, તો શરીરમાં આ છય પરિવર્તન આપણે જોઈએ છીએ. સૌથી પહેલું છે જન્મ. તો કેટલા લોકો માને છે કે આપણો જન્મ થયો છે? હા, તો બાકીના કેમ ઇન્ટરનેટ થી ડાઉનલોડ થયા છે? જન્મ, મારો પ્રશ્ન તમને સમજાય છે? હું ગુજરાતીમાં જ બોલું છું ને. જન્મ કેટલા વ્યક્તિનો થયો છે? હજી અમુક હાથ નીચે રાખે છે, બોલો. ઓકે, જન્મ જેનો થાય છે એ કોનો થાય છે? શરીરનો. કોને આત્માનો જન્મ? મારા પ્રવચન ઉપર પાણીનો ફેરવતા હો. આવું થયેલું, હું જયારે નવો નવો ઇસ્કોનમાં આવ્યો તો હું કાઉન્સિલ લેતો હતો, અને કાઉન્સિલમાં 6 ભક્તો આવતા. કેટલા? 6 જણા કાઉન્સિલમાં આવતા હતા. અને લગભગ 1.5 વર્ષ સુધી અમે એક તત્વ ઉપર ચર્ચા કરી, જીવ તત્વ, મતલબ સંબંધ, અભિધેય અને પ્રયોજન. તો પ્રયોજનને પૂરું કર્યા પછી અંતે મેં પ્રશ્ન પૂછ્યો, કે કોઈનો કઈ પ્રશ્ન હોય તો પૂછો. તો એક પ્રભુજીએ મને પ્રશ્ન કર્યો, કે પ્રભુજી મારો એક પ્રશ્ન છે, હું એ કે આત્મા અને પરમાત્મા બે એક છે કે અલગ અલગ છે? મારે એને કેમ પૂછવું કે 1.5 વર્ષ સુધી તે હું ખાંભળ્યું, 1.5 વર્ષ પછી વ્યક્તિ મને આ પ્રશ્ન કર્યો. એમ હું જે અહીંયા કહી રહ્યો છું એ આમ ઉપરથી જાય એવું નથી ને, તો હું ઓર વધારે કંઈક સરળ ભાષામાં આને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરું. તો ઘેર જન્મ જે છે એ શરીરનો થાય છે, શરીર જન્મે છે. તો હવે 6 અને 4 10 ગુણ તમારી સામે છે. 4 ગુણ આત્માના છે અને 6 ગુણ શરીરના છે. હવે એ 4 ને તમારે આ 6 માં લાગુ પાડવાના છે કે કયો ગુણ ક્યાં ફિટ થાય છે. શરીર જન્મે છે તો એની સામે આત્માનો કયો ગુણ આવશે? અજ. આત્મા કેવો છે? અજન્મા છે. શરીરની વૃદ્ધિ થાય છે, મને જન્મ્યા પછી શરીર મોટું થાય છે, તો એની સામે આત્માનો કયો ગુણ આવશે? નિત્યમ. કારણ કે આત્મા મોટો થતો, આત્મા એવડો ને એવડો જ રહે છે. અસ્તિત્વ મને શરીર અહીંયા રહે છે થોડો સમય, તો એની સામે આત્માનો કયો ગુણ લાગુ પડશે? હા, કેવી રીતે? નહીં તો મેં નાશ ક્યાં કીધું છે? અસ્તિત્વનો પોઈન્ટ છે, શરીરનો ગુણ છે અસ્તિત્વ, તો એની સામે આત્માનો કયો ગુણ લાગુ પડશે? ખંડેલવાલ પ્રભુ, નહીં અવિનાશી કેસે હો સકતા ઇસમે? નહીં, સ્થાયી ગુણ ક્યાં છે આમાં? સ્થાયીનો જ અર્થ છે નિત્ય. બોલો, માતાજીઓને કોઈ વિચાર નથી આવતો? નહીં, અવિનાશી નહીં. તમે થોડોક વિચાર કરો, જોવો શ્લોક, એમાં આ બુક એટલે મંગાવી છે તમારી આગળ. હા ભાવેશ પ્રભુ, તમારું કોઈ મંતવ્ય? અવ્યયમ નથી. અરે આ ક્યાં નવો ગુણ લાવ્યા તમે? છે આ શ્લોકમાં કીધું ને, 4 ગુણ આત્માના છે, અવિનાશી, નિત્યમ, અજ અને અવ્યયમ. એની સામે શરીરના 6 ગુણ છે, એમાં જન્મની સામે અજ. શરીર જન્મે છે, આત્મા અજન્મા છે. શરીરની વૃદ્ધિ થાય છે તો આત્મા નિત્ય છે, એ નાનો મોટો થતો નથી. હવે અસ્તિત્વ, શરીર અહીંયા રહે છે તો એના માટે તે નિત્યમ. આત્મા કેવો છે? જેને તમે સ્થાયી કહો છો ને, એનું નામ શું છે? નિત્ય. અહીંયા તે નિત્યનો જ ગુણ લાગુ પડશે. હવે છે પ્રજનન. પ્રજનનનો અર્થ છે એક શરીરમાંથી બીજા શરીરને ઉત્પન્ન કરવું, પ્રગટ કરવું. તો પ્રજનનમાં કયો ગુણ લાગુ પડશે આત્માના વિષયમાં? અજ. હવે નેટવર્ક પકડાતું લાગે, કારણ એક શરીર બીજા શરીરને ઉત્પન્ન કરી શકે, પણ એક આત્મામાંથી બીજો આત્મા કોઈ દિવસ બનતો નથી, મને આત્મા કોઈ દિવસ નવો મેન્યુફેક્ચર થતો નથી, એની સંખ્યા ફિક્સ છે. એટલા માટે પ્રજનનની સામે આત્માનો ગુણ આવશે અજ, કે આત્મા એકમાંથી બે ક્યારેય થતા નથી. પાંચમો ગુણ છે શરીરનો ક્ષય. શરીર જે છે એ ક્ષય માને ગળતું જાય છે ને ધીમે ધીમે, તો એની સામે કયું આવશે? અવ્યય. આત્મા કોઈ દિવસ ક્ષીણ થતો. હવે જુઓ, જે લોકો યુવાન હોય એ વૃદ્ધ થાય છે ને, તો યુવાન વ્યક્તિ વૃદ્ધ થાય છે એનો મતલબ શરીર ક્ષીણ થાય છે. આત્મા કોઈ દિવસ ક્ષીણ થતો? એ જેવો છે એવો જ છે પહેલેથી અત્યાર સુધી, અને ભવિષ્યમાં તે એવો રહેશે. અને છઠ્ઠું છે વિનાશ. વિનાશની સામે આત્માનો કયો ગુણ આવશે? અવિનાશી. તો એકદમ ઈઝી છે, વિનાશ અને અવિનાશી. મને શરીર છેલ્લે નાશ, મૃત્યુ થાય છે શરીરનું, પણ આત્મા કોઈ દિવસ મરતો નથી, કારણ આત્માને કોઈ પરિવર્તન હોતા નથી, પરિવર્તન શરીરને હોય છે. પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી મળતું ત્યાં સુધી શરીરના પરિવર્તનોને જોઈ અને વ્યક્તિ હંમેશા ગલત રાહ ઉપર ચાલતો રહે છે. આપણને દેખાય છે શરીરના પરિવર્તનો, પણ આત્માના વિષયમાં આપણને કોઈ જ્ઞાન હોતું, આત્માને આપણે સમજી શકતા નથી, અને એટલે આ શરીરના પરિવર્તનોમાં જ આપણે હંમેશા રત રહીએ છીએ. દેખાય શરીરે જન્મ લીધો, મોટું થયું, અહીંયા થોડોક ટાઈમ આપણી વચ્ચે રહ્યું, વળી પાછું એમાંથી એક નવું શરીર બન્યું, વળી એનો ક્ષય થયો અને છેલ્લે મૃત્યુ. આ છ પરિવર્તન શરીરના, અને એની જ આપણને સમજ છે. આત્માના વિષયમાં આપણે કઈ જાણતા નથી, અને એટલા માટે આપણી અંદર અજ્ઞાન રહે છે હંમેશા. આટલા પ્રવચનો સાંભળ્યા પછી તે અજ્ઞાન આપણી અંદરથી જાતું નથી, કારણ કે આત્માનું જે જ્ઞાન છે એને આપણે આપણી અંદર દ્રઢ કરી શક્યા નથી. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ જે હોય ને, એ આત્માના જ્ઞાનને સમજે, કે શરીર અને આત્માની વચ્ચે તફાવત શું છે એને સમજી, અને એને જ્યારે દ્રઢ કરે, આત્મસાત કરે, એવો વ્યક્તિ આ સંસારમાં ક્યારેય ફસાતો નથી. આ સંસારમાં એ જ વ્યક્તિ ફસાય છે જે આત્માના જ્ઞાનને જાણતો નથી. જે કેવલ શરીરના જ્ઞાનને જાણે છે એ અહીંયા તરત ફસાઈ જાય છે, કારણ આ સંસાર બન્યો છે શરીર માટે, આત્મા માટે નથી. એટલા માટે આત્મજ્ઞાન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી જીવ ગલત રાહ ઉપર ચાલવાનો છે. પછી આપણે એમ કહેતા હોય, આટલું બધું સારું ભગવદ્ ગીતા સમજાવે છે તો આપણા ગીતા લેતા કેમ નહીં હોય, કેમ નહીં વાંચતા હોય? આ માટે, કારણ કે જેની બુદ્ધિ જ શરીર સુધી સીમિત છે એ વ્યક્તિને આત્માનું તત્વ સમજવું તો બહુ ભારી તકલીફ છે. એટલા માટે ભગવાન અહીંયા સમજાવે છે કે હે અર્જુન, જે વ્યક્તિને આત્મા અને શરીર વચ્ચે આ ભેદ ખબર પડી જાય એ વ્યક્તિ કેવો કહેવાય છે? જ્ઞાની પુરુષ. જે સંબોધન અર્જુનને આપી રહ્યા છે ને ભગવાન વેદા, એ વેદા સંબોધન કોને લાગે છે? જે શરીર અને આત્મા વચ્ચેના જ્ઞાનને જાણે છે એ વ્યક્તિ સાચો જ્ઞાની છે, સાચો જ્ઞાની પુરુષ છે. અને એટલા માટે ભગવાનના ચાર પ્રશ્ન ઉપસ્થિત થાય છે આ શ્લોકની અંદર. કયા ચાર પ્રશ્ન? જો ધ્યાનથી સાંભળજો. પહેલું, કોણ કોની હત્યા કરાવે છે? બીજો, કોની હત્યા કરાવે છે? ત્રીજું, કોણ કોની હત્યા કરે છે? અને ચોથું, કોની હત્યા કરે છે? કેટલા લોકોને સમજમાં આવ્યા પ્રશ્ન? ખાલી બોલો માતાજી, શું અંતર છે ચારેય પ્રશ્નમાં? કોણ કોની હત્યા કરે છે? ઓકે, બીજામાં કોની હત્યા થાય છે? ના, એ પ્રશ્ન નથી. હા, કોની હત્યા કરાવે છે? ઓકે, બીજો પ્રશ્ન રાખ. ત્રીજો, નહીં જો હું ફરીથી રિપીટ કરું છું, તમે સાંભળજો. ચાર પ્રશ્ન છે. પેલું, કોણ કોની હત્યા કરાવે છે? કોની હત્યા કરાવે છે? કોણ કોની હત્યા કરે છે? કોની હત્યા કરે છે? સમજ આવ્યા ચાર પ્રશ્ન? હવે હું સ્લો રિધમ સ્લો લઈ જાઉં. પ્રથમ પ્રશ્ન એ છે, કોણ કોની હત્યા કરાવે છે? સમજ. આમાં કોમન શબ્દ શું આવશે? કરાવે છે. બીજો પ્રશ્ન છે, કોની હત્યા કરાવે છે? જો આ બે પ્રશ્ન સેમ છે, બબ્બેના જોડકા ભગવાને બનાવ્યા છે. હવે નીચેના બે પ્રશ્ન, ત્રીજો ને ચોથો, કોણ કોની હત્યા કરે છે? પહેલા અને ત્રીજા પ્રશ્નમાં અંતર શું છે? ઓલામાં કરાવે છે અને અહીંયા કરે છે. ચોથો પ્રશ્ન શું છે? કોની હત્યા કરે છે? ઉપરના બે પ્રશ્નોમાં છે કે કરાવે છે, નીચેના બે પ્રશ્નોમાં છે કરે છે. આગળના પ્રશ્ન સેમ છે, બરાબર. તો એક પ્રશ્ન ઉભો છે પાંચમો, કે શા માટે ભગવાન આવા પ્રશ્ન કરે છે? છે કે નથી? એનું કારણ છે કે પહેલા અધ્યાયમાં અર્જુને ભગવાનને એવું કીધું હતું, અધ્યાય એક શ્લોક સંખ્યા 44, અહો બત મહત પાપમ કરતુમ વ્યવસ્થિતા વયમ. બહુવચન નો પ્રયોગ અર્જુન કરી રહ્યા છે, વયમ. મને કેટલા આશ્ચર્યની વાત છે કૃષ્ણ, કે આપણે બધા જઘન્ય પાપ કર્મ કરવા માટે અહીંયા ભેગા થયા છે. તો આ વાતથી અર્જુને ભગવાનને તે આમાં ભેગા સામેલ કરી દીધા. એને શું કીધું? વયમ. વયમ મને જે પાપ કર્મ અહીં થવા જઈ રહ્યું છે એમાં આપણે બધા ભેગા. અર્જુને કીધું, અહોબત મહત પાપમ કરતુમ વ્યવસ્થિતા વયમ. મને આપણે બધા ભેગા થઈને કેવો ધંધો આધ્યો. તો અર્જુનને ભગવાનને તેમાં સામેલ કરી દીધા કે કૃષ્ણ આ પાપમાં તમે તે અમારી હારે છો. માની લો કૃષ્ણ કે પણ મેં તો શસ્ત્ર ઉઠાવવાની મનાઈ કરીશ, કે આપણે મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર લેવાના નથી, તો પછી મારા ભાગમાં પાપ કેમ આવ્યું? વિચારણીય પ્રશ્ન છે ને. કૃષ્ણ તો મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવવાના નથી, તો કૃષ્ણને પાપ લાગે ખરું? પહેલો પોઈન્ટ. બીજું, ભગવાન પૂછે, ભગવાન અર્જુનને કે અર્જુન હું આમાં સામેલ નથી, એને તમારા બે ભાઈઓના ઝઘડામાં હું ખાલી ડ્રાઈવર છું. રથ ચલાવી રહ્યા છે ને ભગવાન, હું કેવળ ડ્રાઈવર છું. અને માની લે તને રાજ્ય મળી ગયું તો એ રાજ્ય હું થોડો કરવાનો છે, રાજ્ય તો તમને મળવાનું છે પાંડવોને, તો પછી આમાં મને પાપ કેમ લાગે? કૃષ્ણનો પ્રશ્ન આ છે. અર્જુને તો સામેલ કરી દીધા. તો ભગવાન અર્જુનને સમજાવે છે કે તને એમ છે કે આ યુદ્ધ હું કરાવું છું, પણ વાસ્તવમાં એવું નથી. અને આ વાતને સમજાવવા માટે ભગવાને આ ચાર ડિફિકલ્ટ પ્રશ્નો મૂક્યા છે, કેવલ પોતાનો વાંક નથી એવું બતાવવા માટે કે આ યુદ્ધ ભલે હું કરાવું છું, પણ છતાં યુદ્ધનું પાપ મને લાગવાનું નથી. કેમ? તો પેલા જે બે પ્રશ્ન છે એ ભગવાને પોતાના સંદર્ભમાં કર્યા છે, કે કોણ કોની હત્યા કરાવે છે અને કોની હત્યા કરાવે છે. આ બંને પ્રશ્નો જે છે એ ભગવાન પોતાના સંદર્ભમાં કહી રહ્યા છે. અને પછીના જે બે પ્રશ્નો છે, કે કોણ કોની હત્યા કરે છે અને કોની હત્યા કરાવે છે, આ બંને પ્રશ્નો અર્જુનના સંદર્ભમાં ભગવાને પૂછ્યા છે. તો ભગવાન કહે છે કે અર્જુન, જ્યારે આત્માની વિશેષતા હું જાણું છું, આત્માનું જ્ઞાન તો ભગવાન આપી રહ્યા છે કે એ અવિનાશી છે, અવ્યય છે, અજર છે. તો ભગવાન કહે છે કે આત્માના વિષયમાં જ્યારે મને સચોટ જ્ઞાન છે, તો પછી અર્જુન મને બતાવ્યું કે હું કેવી રીતે હત્યા કરાવું છું. અને વાત એ સત્ય છે, આત્મા જ્યારે મરતો જ નથી તો હત્યા કરાવવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. અને કોની હત્યા કરાવું છું? માનો આ બે પ્રશ્ન અર્જુનને પૂછવામાં આવે કૃષ્ણ દ્વારા, કે હું કેવી રીતે હત્યા કરાવું કોઈની? કારણ કે એ જ કૃષ્ણ પહેલા બોલ્યા કે આત્માને કોઈ મારી શકતું? અવિનાશી છે, એનો વિનાશ કરવા ત્રિલોકીમાં નહીં અનંત કોટી બ્રહ્માંડમાં નહીં, ભગવત ધામ સુધી જઈ આવો જેટલા પણ લોકો કે જીવાત્માઓ રહે છે, કોઈ જીવ આ સંસારમાં એવો નથી જે આત્માનો વિનાશ કરી શકે. ભગવાન ઈ વાત બતાવવા માંગે છે કે અર્જુન એવી કોઈ વિધિ છે જ નહીં સંસારમાં જેનાથી આત્માનો નાશ કરી શકાય. તો હવે મને એ બતાવ્યું કે હું કેવી રીતે હત્યા કરાવું છું. સમજમાં આવી વાત? જે આખું સ્ટ્રક્ચર ભગવાને જે ગોઠવ્યું છે કે આત્માનો વિનાશ જ નથી તો પછી એને મારવાનો પ્રશ્ન ક્યાં છે, હત્યા કેવી રીતે હું કરાવી શકું? અને આ જ વાત ભગવાન આગળ કહી ચુક્યા છે કે કોઈ શસ્ત્ર આત્માને, આત્મા કોઈના દ્વારા હણાતો નથી કે એને કોઈ હણી શકતું નથી. આ વાત થઈ છે ને પેલા? તો ભગવાન કે મેં જયારે પેલા કીધું કે આત્મા હણાતો નથી તે હા પાડી. અર્જુન કે હા, તો હવે કેમ કે તમે મરાવો છો? હે ને, હત્યા હું કેવી રીતે કરાવી શકું અને કોની હત્યા? તો અર્જુન કહે આત્માની. તોય ભગવાન કહે એ તો મરતો નથી. વાત તો એક જ થઈને ઉભી રહી. મતલબ એક ખાલી એક વિચાર કરો કે આ સંસારમાં કોઈ વ્યક્તિ મરી ગયો, ગમે એ રીતે એક્સિડન્ટ થયો, નોર્મલ મૃત્યુ હોય, ગમે એ રીતે મર્યો, તો શું આપણે એનો દોષ ભગવાન ઉપર લગાવી શકીએ ખરા? માનો આપણા દાદા વયા ગયા તો આપણે એમ કહેવી અમારા દાદાને ભગવાને મારી નાખ્યા. આપણે આક્ષેપ લગાવીએ કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવો તમે કે અમારા દાદાને ભગવાને મારી નાખ્યા છે. કમ્પ્લેન લખો અમારી ભગવાન ઉપર. થશે? નહીં થાય. મતલબ આ સંસારમાં કોઈ મરે છે તો એની પાછળ ભગવાન જવાબદાર નથી. એટલા માટે ભગવાને પહેલા બે પ્રશ્ન રજૂ કર્યા. તો આ ચર્ચા હલતી હતી તો અર્જુને કીધું એક મિનિટ તમારું પ્રવચન રોકો ઘડીક, મારો હજી એક બીજો પ્રશ્ન છે. તમે ચાર કર્યા ને તો મારી પાસે એક પ્રશ્ન. શું? તો વૃંદાવનમાં તમે જે અસુરોનો વધ કર્યો એ કોણે કર્યો? તમે એમ કહો છો હું કોઈને મારતો નથી, તો વૃંદાવનમાં અને લિસ્ટ છે અર્જુન કે મારી પાસે પૂતનાથી શરૂઆત કરી હતી, ત્રિણાવર્ત, અગાસુર, બકાસુર, એને આખું લિસ્ટ છે તમે કેટલા કેટલાને માર્યા છે. અને તમે અહીં એમ કહો છો કે હું કોઈને મારતો નથી. હેને, તો જે પોઈન્ટ મેં તમને આ શ્લોકમાં એક કીધો તો પહેલા કે અસુરોનો વધ ભગવાન કરે છે એના ચાર કારણ છે. કયા? સાંભળો. પહેલું, પૃથ્વીના દુઃખને દૂર કરવા માટે. શ્રીમદ ભાગવતમના દશમ સ્કંદના પ્રારંભમાં શ્રી સુખદેવ ગોસ્વામી એવું કીધું કે હે પરીક્ષિત મહારાજ, પૃથ્વી જે છે એની ઉપર જયારે પાપીઓનો ભાર વધી ગયો ત્યારે એ ગાયનું સ્વરૂપ લઈ બ્રહ્માજીની પાસે ગઈ. બ્રહ્માજી એને લઈ ક્ષીર સમુદ્રના તટે ગયા અને ક્ષીર સમુદ્રના તટ ઉપર ગયા પછી ત્યાં ભગવાને કીધું કે આની રક્ષા કરવા માટે હું ઉપસ્થિત થઈશ. તો ભગવાન અસુરોનો વધ કરે છે અહીંયા આવીને. તો એનું પહેલું કારણ શું છે? પૃથ્વીના ભારને દૂર કરવા માટે. હવે એક વિચાર કરો કે જ્યાં સુધી પૃથ્વી ભગવાન પાસે નથી જાતી ત્યાં સુધી ભગવાન અવતાર લઈને અહીંયા આવતા નથી. આ કથા તમે જાણો છો ભાગવતમની અંદર કે પૃથ્વી જયારે જૈન કહે છે ભગવાનને કે પ્રભુ મારી ઉપર અસુરોનો ભાર એટલો વધી ગયો છે, હવે તમે અવતાર લઈને આવો અને આ ભારને ઓછો કરો તો મને શાંતિ થાય, એટલે ભગવાન અહીંયા પ્રગટ થાય છે, અસુરોને મારે છે. પહેલું કારણ. બીજું, ભક્તોની રક્ષા કરવા માટે. શ્રી પ્રહલાદ મહારાજ, પ્રહલાદ મહારાજની રક્ષા કરવા માટે ભગવાન નરસિંહદેવના રૂપમાં પ્રગટ થયા. હાલાકી હિરણ્યકશિપુનો અત્યાચાર તો પહેલેથી હતા જ, પણ છતાં ભગવાન પહેલા નહોતા આવ્યા ક્યારેય. પણ પ્રહલાદે જયારે બોલાવ્યા તો ભગવાન તરત પ્રગટ થઈ ગયા. હિરણ્યકશિપુનો વધ કર્યો. હિરણ્યકશિપુને શા માટે માર્યો? હિરણ્યકશિપુ અહીંયા ગમે એટલો ઉત્પાદ કરે ભગવાનને કાંઈ લેવા દેવા હતું નહીં, પણ પ્રહલાદ મહારાજ ઉપર જયારે સંકટ ઉભું થયું તો નરસિંહદેવ પ્રગટ થઈ ગયા. બીજું કારણ, પરિત્રાણાય સાધુ નામ, ભક્તોની રક્ષા કરવા માટે. ત્રીજું, કે શાસ્ત્રની વિરુદ્ધ કર્મ કરવાનું ફળ કેવું છે એ બતાવવા માટે. મનો શાસ્ત્રથી જે વ્યક્તિ વિરુદ્ધ ચાલશે તો આ દુર્યોધન ઇત્યાદિ જે મહાભારતના યુદ્ધમાં ઉભા છે એ બધાને ભગવાન મારવાના. શા માટે? શાસ્ત્રથી વિરુદ્ધ ચાલે છે એટલે. એકવાર શ્રીલ પ્રભુપાદજીને એક વ્યક્તિએ પૂછ્યું કે પ્રભુપાદજી, તમે વારી ઘડીએ કીધા કરો છો શ્યામ સુંદર, શ્યામ સુંદર, શું કૃષ્ણ વાસ્તવમાં એટલા બધા સુંદર છે? પ્રભુપાદજી કે હા કૃષ્ણ અતિ સુંદર છે, એનાથી સુંદર કોઈ નથી સંસારમાં. તો કે કૃષ્ણ એટલા સુંદર છે પણ શું એની બીજી સાઈડ છે? જો આ વિદેશીઓના પ્રશ્ન, એવા મૂર્ખ જેવા પ્રશ્નો પૂછી રહ્યા છે. બીજી સાઈડ માને કૃષ્ણનું નેગેટિવ સ્વરૂપ પ્રભુપાદજી છે ને. પ્રભુપાદજી કે છે વિશ્વરૂપ. તો કે એ શું કરે છે? એ કે તારી જેવા હોય ને એને ખાઈ જાય છે બધા. જે ગીતાના 11મા અધ્યાયમાં ભગવાને કીધું છે ને, એટલે અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું તો પિતામાં ભીષ્મ અને કર્ણ અને બધા દાઢમાં દાંતમાં હલવાયેલા હતા. તો અર્જુને તો જોયું આ શું કરે છે ભગવાન, ઓલું કોઈક મમરા કકડાવતા હોય એમ આ બધાને ચાવી રહ્યા છે દાંત ની અંદર, વિશ્વરૂપ ની અંદર. તો એ ભગવાનનું એક બીજું સ્વરૂપ છે, બેક સાઈડ છે ભગવાનની શું? કાળ સ્વરૂપ. એક છે ભગવાન અને બીજું છે કાળ. પણ જે લોકો શાસ્ત્રથી વિરુદ્ધ કર્મ કરે છે, જે શાસ્ત્રને માનતા નથી, એવા લોકોનો ભગવાન વધ કરે છે કાળના રૂપમાં. અને ચોથું કારણ છે અસુરોની મુક્તિ માટે. હવે ભગવાન જે જે અસુરને મારે છે, તમે બ્રહ્મ વૈવર્ત પુરાણ અને ગર્ગ સંહિતામાં જોઈ લ્યો કે જે જે અસુરોનો ભગવાને વધ કર્યો છે એ બધા અસુરોને પરમ ગતિ પ્રાપ્ત થઈ છે, અને અંતે કાંઈ નહીં તો છેલ્લે સાયુજ્ય મુક્તિ તો મળી જ છે. તો હવે અસુરોનો વધ થવાથી એને જો સાયુજ્ય મુક્તિ પ્રદાન થતી હોય તો એમાં તકલીફ શું છે મારે? તો આમાં તો ભગવાનને કોઈ પાપ નથી. તો અર્જુને જે બ્લેમ કર્યો ભગવાન ઉપર કે તમે અસુરોને મારો છો, તો ભગવાન અસુરોને મારે છે એના ચાર કારણ છે. પહેલું છે શું છે? પહેલું આપણો ભાર દૂર થઈ ગયો. તમારો ભાર દૂર થશે જયારે હું પ્રવચન પૂરું કરીશ ત્યારે. પૃથ્વીનો ભાર દૂર, બીજું ભક્તોની રક્ષા માટે, ત્રીજું શાસ્ત્ર વિરુદ્ધ કર્મનું ફળ આપવા માટે, અને ચોથું અસુરોની મુક્તિ માટે. તો ભગવાન હત્યા કરે છે કે કરાવે છે એની મમતા છે, હેને? એ અસુરો ઉપર ઈતે ભગવાનની કૃપા છે, ભગવાનનો પ્રેમ છે, જેના કારણે એ અસુરોને મારી નહીં તે ભગવાન એને પરમ ગતિ આપે છે. તો હવે વિચાર કરો કે માની લો કોઈ વ્યક્તિને ભગવાન મરાવી દે, કોઈની હત્યા કરાવી નાખે, તો એ શા માટે છે? કારણ કે ભગવાન એને પ્રેમ કરે છે. એક સિદ્ધાંત મેં તમને આગળ બતાવ્યો પ્રવચનની શરૂઆતમાં કે ભગવાને અર્જુનને કીધું કે આ જે સામે જે લોકો ઉભા છે એવું નથી કે મને એની ઉપર મમતા નથી, પ્રેમ નથી. હવે સમજ પડી આવું શા માટે ભગવાન કહે છે? ભગવાનને અસુરો ઉપર પ્રેમ છે કારણ કે ભગવાન સમ છે, બધાને પ્રેમ કરે છે, અને એટલા માટે અસુરોને મારી અને ભગવાન પોતાની મમતાને પ્રગટ કરે છે. તો પહેલા જે બે પ્રશ્ન હતા એનું સોલ્યુશન મળી ગયું તમને, શા માટે ભગવાન? તો ભગવાન પોતે બચી ગયા કે ભગવાનને કોઈ પાપ લાગતું નથી, અને ભગવાન આ યુદ્ધ કરાવે, બીજાની હત્યા કરાવે, છતાં ભગવાન એના કોઈ દોષના ભાગીદાર બનતા નથી. ઓકે, હવે અર્જુનનો વારો. એના બે પ્રશ્ન બાકી છે ને, યાદ હતા કે નહીં? હતા. ઓકે, તો ભગવાન કહે છે અર્જુન જો આત્માની આ વિશેષતા તું જાણી લઈશ તો હવે બતાવ કે તું કોની હત્યા કરીશ, હેને, અને કેવી રીતે હત્યા કરીશ. બે પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન શું હતો? કેવી રીતે હત્યા કરીશ અને કોની હત્યા કરીશ. અર્જુનને ભગવાનની સમજ, જો તું એમ માનતો કે હું મારવા વાળો છું તો હવે બતાવ્યું તું કોને મારવાનો છે આત્માનું આ જ્ઞાન લીધા પછી. કારણ કે જો અર્જુન એમ કે હામે ઉભા હે ને, તો એને કેવું પડે? એ તો શરીર છે, એની અંદર રહેવા વાળા જે આત્મા છે એ તો મરવાના નથી, તો કેવી રીતે હત્યા કરીશ? કેવો કન્ફ્યુઝનમાં મૂક્યો છે ભગવાન. હકીકત આ જ આત્મજ્ઞાન છે. અને કોની હત્યા કરીશ? કારણ કે એક આત્મા બીજા આત્માને મારી શકતો નથી. શ્લોક સંખ્યા 20માં ભગવાન હમણાં જ બોલ્યા છે, હમણાં એટલે ગઈ એકાદશી, બરાબર છે? તો કોને મારશે? ભગવાન અર્જુનને પૂછે છે કોની હત્યા કરી છે. તમે શા માટે નિર્ણય આપો છો શરીરને મારશે કે આત્માને? પ્રશ્ન છે ને, હું કહી રહ્યો છું બે પ્રશ્ન છે. તો આ બંને પ્રશ્નોનો અર્થ ઈ છે કે એવી કોઈ વિધિ નથી કે જેના દ્વારા અર્જુન કોઈની હત્યા કરે છે અને ન તો કોઈ એવો જીવાત્મા છે આ સંસારમાં કે જેને અર્જુન મારી શકે. એવો કોઈ જીવ જ નથી કે જેને અર્જુન મારી શકે. અર્જુન શું, આ સંસારનો કોઈ જીવ ન મારી શકે કોઈ બીજા જીવને. તો એક પ્રશ્ન થાય, ચલો હવે તો કન્ફ્યુઝન માંથી બે નીકળી ગયા, અર્જુન તે અને કૃષ્ણ તે, અને હવે જો મહાભારતનું યુદ્ધ થાય તો બે માંથી એકને કઈ પાપ લાગે એવું નથી. તો એનો અર્થ એ છે તો હું આડેધડ ગમે એને ઉડાડી દેવા ગમે. માનો આ શ્લોક કોઈ વ્યક્તિ સાંભળે, ભગવદ્ ગીતામાં વાંચે અને એ તો નક્કી કરે ગઈ આ તો બધા આત્મા છે, મારો જ એને મન ભાવે એને ઉડાવો એને. તો બીજા આતંકવાદીઓનો શું વાંક છે, બધાને મારી નાખે તો આખરે તો આત્મા જ છે, આત્મા તો મરતો નથી. તો શું આડેધડ હિંસા ચાલુ કરવી, ઓલાની જેમ તલવાર કે બંદૂક હારે જ કઈક બોલો એટલે સીધી ગોળી જ મારવાની. અને પછી જયારે તમને પોલીસ પકડી જાય કોર્ટમાં બેસારે ત્યાં વ્યક્તિની કેમ હત્યા કરી, વાંચો ભગવદ ગીતા. ભગવદ ગીતામાં લખ્યું છે આત્મા મરતો, કારણ કે કોર્ટ ને ગીતા તો માનવી પડે ને, એની ઉપર હાથ મૂકીને તો આપણને કસમ ખવડાવે, બરાબર છે. તો વ્યક્તિ વિચાર કરે કે હાલો ભાઈ આપણે ગમે એની હત્યા કરી દેવી પણ આપણને સજા થશે નહીં, કારણ કે જજ સાહેબની સામે કે જો ભગવદ ગીતાના બીજા અધ્યાયના 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે એવું કીધું છે કે આત્મા કોઈ દિવસ મરતો નથી અને આત્માને કોઈ મારી શકતું નથી, એટલા માટે મેં જેને માર્યો છે એનું કેવલ શરીર મર્યું છે, એનો આત્મા મર્યો નથી. તો પછી જજ સાહેબ શું કહે છે, આને પહેલા મેન્ટલ હોસ્પિટલમાં લઈ જાઓ. આ ભૌતિક જગતમાં આવું થાય ને, જે જ્ઞાન ભગવાન આપી રહ્યા છે એ જ્ઞાન જો તમે સામાન્ય કોઈ જજ સામે બોલો તો એ શું કહે છે, આ મેન્ટલ થઈ ગયો છે આને હોસ્પિટલ ભેગો કરો, બરાબર છે. પણ આચાર્યો અહીંયા સાવધાન કરે છે કે આ શ્લોકનો ઉપયોગ ક્યારે આવી રીતે ખોટો કરવો જોઈએ નહીં. ચાલો ભાઈ આત્મા નથી મરતો એનો અર્થ એ નથી કે તમે ગમે એની હત્યા કરી નાખો ગમે ને. કહે છે જ્ઞાની વ્યક્તિ, વેદા સંબોધન જેને લાગી ગયું છે એ જ્ઞાની વ્યક્તિ ક્યારેય શાસ્ત્ર સાધુ કે આચાર્યોથી વિરુદ્ધ કામ કરતો નથી. મતલબ શાસ્ત્રમાં લખ્યું છે કે ક્યારેય કોઈના શરીરની તે હત્યા કરવી જોઈએ નહીં. હા, હત્યા થઈ શકે ક્યારે, જેમ ભગવાન અર્જુનને આદેશ આપે છે કે અર્જુન મારો આદેશ છે યુદ્ધ કર, આ લોકોને માર, તો ભગવાનના આદેશથી કાર્ય કર્યું છે એટલા માટે એને પાપ લાગતું નથી. બીજું છે શાસ્ત્ર. શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય વ્યક્તિ જે છે એ નિર્બળ વ્યક્તિઓનું રક્ષણ કરવા માટે બીજાની હત્યા કરી શકે છે, બરાબર છે. જેમ કે યુદ્ધ, તો આ ભગવદ્ ગીતાના પ્રારંભમાં આપણે જોયું કે યુદ્ધ કરવાવાળા વ્યક્તિને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે જે યુદ્ધમાં મરે છે એના માટે, તો એ શાસ્ત્રથી સંમત વસ્તુ છે. અને બીજું સાધુ, આપણા ગુરુ કે આચાર્યોનો આદેશ હોય અને કોઈની હત્યા કરી હોય તો એવી હત્યાનું ક્યારેય પાપ લાગતું નથી, પણ પોતાની સ્વ ઈચ્છાથી કરેલી હત્યાઓમાં નિશ્ચિત રૂપે વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. એટલા માટે નિર્ણય એ છે કે ભૂલથી કોઈની હત્યા કરવી નહીં. ભલે આત્મા અમર છે પણ એ આત્મા એની હાથે શરીર છોડે એ વધારે મહત્વપૂર્ણ છે, આપણે એને શરીર છોડાવવાની જરૂર નથી, નહીતર આપણે જેલમાં જોડાવવું પડશે. એ ભારત સરકારનો નિયમ છે. એટલા માટે આપણા મનથી ક્યારેય હત્યા ન કરવી જોઈએ. અને જે લોકો આ ત્રણેયની વાત નથી માનતા એ કર્મના બંધનમાં ફસાય છે. મને આ જન્મમાં કોઈની હત્યા કરશે તો આવતા જન્મમાં નિશ્ચિત કોઈ એ જ વ્યક્તિ એની હત્યા કરશે. એટલા માટે શિલ પ્રભુપાદજી તાત્પર્યમાં કહે છે કે નિયમ એ છે કે પ્રમાણિત વ્યક્તિ જ્યારે આદેશ આપી રહ્યો હોય તો એનું પાલન કરવાથી કર્મનું બંધન લાગતું નથી. જેમ કે એક ન્યાયાધીશ કોઈ ખૂનીને ફાંસીની સજા આપે તો એને ફાંસીની સજા આપવા બદલ એ જજને કોઈ દંડ થતો નથી. જેવી રીતે એક આર્મીનો વ્યક્તિ હોય એ બોર્ડર ઉપર કોઈ પાકિસ્તાનવાળા વ્યક્તિને મારી નાખે તો એના માટે એને મેડલ આપવામાં આવે છે, આપે છે ને ભારત સરકાર, પરમવીર ચક્ર આપે. શા માટે, કારણ કે દુશ્મનોને માર્યા છે એટલે. અને એ જ વ્યક્તિ માનો એની નોકરી છૂટી જાય, રિટાયર થઈ જાય, અને પછી અહીંયા બંદૂક લઈને કોકને મારે તો એની તે જેલ થશે, એની જેલમાં જવું પડે છે. પણ જ્યારે ભારત સરકારનો આદેશ હોય છે કે મારો, ત્યારે એ ગમે એ વ્યક્તિને મારે એને સજા થતી નથી. પણ જ્યારે એ વ્યક્તિ પોતાનો નિર્ણય લઈને કોઈની હત્યા કરે ત્યારે એને સજા થાય છે. ઠીક એવી રીતે ભગવાન, સાધુ કે શાસ્ત્રથી વિરુદ્ધ જ્યારે કોઈ જીવ આ સંસારમાં કર્મ કરે તો એને કર્મનું બંધન લાગે છે. પણ ભગવાન, સાધુ અને શાસ્ત્રની આજ્ઞાથી જીવ જે કાંઈ કર્મ કરે એમાં કર્મનું બંધન લાગતું નથી. એક બીજું ઉદાહરણ શિલ પ્રભુપાદજી આપે છે કે તમે ચપ્પુ જોયું છે ને, ચપ્પુ, એ ચપ્પુનો ઉપયોગ બે વ્યક્તિ કરે. એક ખૂન કરવા વાળો હોય એ ચપ્પુ રાખતો હોય અને ડોક્ટર એ ચપ્પુ રાખે. બે વ્યક્તિ કામ શું કરે? શરીરને કાપવાનું. ખૂની વ્યક્તિ તે કોઈના શરીર કાપી નાખે છે, ડોક્ટરે કોઈનું શરીર કાપે છે. પણ બંનેના પરિણામમાં અંતર હોય છે. એક વ્યક્તિએ જે ચપ્પુનો ઉપયોગ કર્યો છે એના બદલ એને ફાંસીની સજા થશે, અને ડોક્ટર જે ચપ્પુનો ઉપયોગ કરે છે તો એના બદલ એને ધન્યવાદ આપવામાં આવે છે કે તમે આનું શરીર કાપ્યું, પણ શરીર કાપ્યા પછી તમે આને બચાવી લીધો છે, એને રોગથી મુક્ત કર્યો છે. તો જો વસ્તુ એક જ છે પણ એનો ઉપયોગ, ઉપયોગ એક છે, અલગ ક્યાં છે? શરીર કાપવાનું જ કામ કરે છે ને, પણ પરિણામની અંદર અંતર છે. તો વસ્તુ એક છે, ઉપયોગ એક છે, પરિણામમાં અંતર કેમ આવ્યું? ખૂની વ્યક્તિનો ભાવ એવો હોય કે મારે આને મારવો નથી પણ મારે આને મુક્ત કરવો જગતથી, ભાવ તો એનો સારો હોય તો. હા નહી, કાર્ય તો સમાન જ છે, બે શરીરે જ કાપવાના છે. નહી, તમે વિચાર કરો, ડોક્ટર જે છે એની પાસે લાયસન્સ છે એ ચપ્પુના ઉપયોગ કરવાનો, અને ઓલો ખૂની જે છે, હત્યારો જે છે, એની પાસે કોઈ પ્રમાણ હોતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પ્રમાણિત વ્યક્તિ જ્યારે આદેશ આપે તો એમાં કર્મનું બંધન લાગશે નહીં, અને જે વ્યક્તિ પ્રમાણિત નથી એનો આદેશ સ્વીકાર કર્યો તો બંધન લાગશે. સમજ પડી? કાર્ય સાધન બધું એક રહે છે, પણ કોના આદેશથી તમે કરો છો એની ઉપર પરિણામનો આધાર રહે છે. એટલા માટે ભગવાને અર્જુનને કીધું, અર્જુન તારે યુદ્ધ કરવાનું છે એ મારો આદેશ છે, ભગવાન કહે છે. એટલા માટે ગાંડી ઉઠાવ, યુદ્ધ કર, પણ તોય અર્જુન હજી ગાંડી પકડવાના નથી. એટલે ભગવાન આ જ સિદ્ધાંતને, કયો સિદ્ધાંત? જે તમારા માથાનો દુખાવો બની ચૂક્યો છે, આત્મા અવિનાશી છે, અવ્યય છે, અજર અમર છે, અને આ વાત તો મગજમાં ઘુસાડી જ દેવાની છે આ સાંખ્ય યોગ પૂરો થાય ને ત્યાં સુધી. અને આ જ સિદ્ધાંતને પકડી અને હજી ભગવાન આગળના શ્લોકમાં એક ઉદાહરણ અર્જુનને આપી રહ્યા છે. ઈ ઉદાહરણ આપણે આવતી એકાદશીએ સમજશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.